Honorable Lucky Javartal.
Pero Neoja Karak Sabha Sabha Pitumani Pratme Karmantasa Samaja Saibalaga Nima Podusapima Article Petisanskarna Cabinet known Amatiansi, Visisa Pradesa Sangwadripti on the Cabinet known Amatiansa, Vasi Champimanda Sakachavina Neavastavi, Adaspekaskar and at Vastava Salsa di Pilmanda. Obutumata Palami Mistuti Antaveno. This is him Mema Matian Sabaro Katitukarana Dakapurud, Kalapurud, Palapurudati, Ita Daksa, Amaturan Lesser, Daya Gamagi Matumat, Tarsa Silla Matumat, Radha Krishna Matitumat, Anduna Nata Kamati. Evagema, Mematian Sola, Idri Katitu, Ita Sartoka Mevanata, Etuanat Sakti, Dairia, Vasanava. Labivakaman Palamu Pratanakarno Karu Sabha Patmani Adavasi Kia Pereda Mipalu into Uttaritara Tanatura Obona Katanakatuma Veta Siamapoli Mavan Chika Siamani Kai Malatu Patri Vin Sasana Kiti Si Desa Vagimani Samaniak Ape Katanak to Mata Pirinami Pilvan Malatu Pachi Eva Manaika Himipan and Nuansi Atulu Hema Uttaritra Karaks about Prasadi Palakarnatara Metanatura Men Pidum Lebu Garu Katanak to Mata Subapatanata Mea Vastava Kargan Eva Gema Abdavasi Katakan me Amatyansi Tama Vedaka Tamatyansa Kitra Pratima Karmanta Samaja Saibalaganime Amatyansi Andunan Pulva. Didas Dhanami Ayway Tuling Vishesam Samaja Saibalaganime Amatyansi Adupad Waksapuran Natter Mudalamati Mangal Samaran Metuma Mudalvin Kiri Primata Tistuti Antreno Vishesam Metuma Me Mudalvin Kiri Medi Sandan Karbu Akarator Dupatung Yelada Matimat Ganemat Pasukam Salisim Sanda, Egdas Namasyanuatri, the Arambakala, Raji Pedanatam Subasadan Vedapulu and Samburdi, Pidavata, Pidanipa, Janatavata, Araks and Alabadi Matapamanakno, Hono Saktimat Kirimusanda, Saivi Mato, Noikua, Avasana Mantris Asartiku at Bomiak Samudi Nedaring, Atam Desapan Paksasam, Tadinma, Anubadavi at the Matamaka. Vedasata and then Desapal Nikarne Vitibino. Samurdi Kane, other Sampur name, Desapal Nikarneka Laku, Desapal Viaparakutai, Etuma Dunalatin. Garu Sabapatuni, Yakarate, Miss Samaji, Isala Matatino Kitimang Amutuinki at our Chene. Imate, Maitani, Pasugi Avrudu, Tunakatuna Mara Kaletula, Apita, Nirakarnegan, Beribil and Apikanagatuino. Our Tuna Market Passe, Mekataka and Sidimat, Kanagato Creator, Sananka Laki. Ekaseveta, Mewanapita, Avastatika and Beruna Karna, Karu, Mangamutin Kiu to Anine, other Miss Sabah Tunat, our do Vishigana Kaname Samudi, Pasnatino Kinika, Vipakshagar Manturu, Pekasaka and Dino. Is it some Samudi Nedarangi, Pasnot, Visadan, Pasuki Rajete, Noikunakini, Eamu Piliarantin. Hinsa, other Bartama Raja. Samudhi Dizaring a person with the land, maybe no quarter, Visala Vedapilla, the Atkalatino can cut Santos in Matakaran Road. Isa Visham Samaja Arbudia Kratin with Samaja Samurdi, other Divinanku with the Tandun and Vedapilla, Jatava Kirima, Maitanapi, Amatuma Pilatin, Visha Vakaki Makidir Mamadakino. Isa to my Sanda Katukraikila, Apipala Purtuno. Evakema, me Amatuma, Maitan Diagamaki Matuma, Pasuki Kali, Pratmika. Karmant Amateur Revidator, Ape Raja Katukradi, Bomo, Padagatidi, Amatian, Simevan, Dunakinika, Titama, Santos, and Matakaranduna. Pasuki Kari, Patim Karmantaman, Theorialis, Himamati, Tanatur Baragana, Boat Lalakata, Sima Latibun, Amatian, Situlita, Nirmana Sili, Amatia Shak, Bikarala, Katukalakinika, Mamiavasta, Matakarno. This is Metuma, our Palabeda di Mogi, Vedapur, Gambatim, Atikarala, other. විශාල පැලසංඛ්‍යාවක් අද රට රෝපණය වෙලා තිනවා කියන එකත් සන්තෝෂෙන් මතක් කරන්න ඕන. පැල ලක්ෂ ගණනාවක් අද මේ වෙනකොට අපේ පළාත්වල පමණ නෙවෙයි මුළු දිවයින පුරාම ක්‍රියාත්මක වෙන තියෙනවා කියන එක සතුටින් මතක් කරන්න ඕනේ. ඒ වගේම සුළු අපේන භෝග ගම්මාන ඇතිකරන්න එතුමා එදා වැඩපිළිවෙලක් ඇති කරුවා. ඒ තුල සුළු අපේන භෝග උනන්දු කරලා ඒවා වැඩි කරලා ඒ ශේෂ්ත්‍රය දිනු කරන්න විශාල වැඩපිළිවෙලක් ඇති කරලා තිනවා කියන එකත් මේ අවස්ථාවේ මම මතක් කරනවා. ඒ ආකාරයට නිර්මාණශීලී අමාත්‍යෙක් විදිහට එතුමා කටයුතු කරමින් ඒ ප්‍රාථමික කර්මාන්ත අමාත්‍යාංශයෙන් කළ සේවාව අද සමාජ සයිබල ගැනීම අමාත්‍යාංශයේ භාරයටගෙන විශාල වශයෙන් ක්‍රියාත්මක කරන්න
කරු අමදිතුමා විනාඩි දෙකක් තියෙනවා.
මට අපේ තම මන්ත්‍රීගේ විනාඩි කාලයක් ඉතිරිලා තියෙනවා. එතුමා එන්නේ නැහැ කියලා ගන්න කිව්වා.
කවුද මන්ත්‍රී?
කවුද? නෑනේ. ඔව්. දිගම්බර මන්.
හරි හරි.
ඔව්. ඒ නිසා මේ අවස්ථාවත් ලැබෙන නිසා විශේෂයෙන්ම ඒ වගේ වැඩ කරනවා. ඒ වගේ පොදු සැපීම ආර්ථික ප්‍රතිසංස්කරණ අමාත්‍යාංශය කටයුතු කරන අර්ථශීලී අමාත්‍යවරයාත් ඒ අමාත්‍යාංශය බාරගත්තට පස්සේ නිර්මාණශීලීව කටයුතු කළා කියන මම ඔබ මේ සභාවේ ප්‍රකාශ කරන්න සතුටුයි. සුවසිරිය ගිලන් රස සේවාව එතුමාගේ සංකල්පයක් මත අපේ රටේ ක්‍රියාත්මක කරන්න කටයුතු කෙරුවා. මේක අපේ භාණ්ඩාගාරයට බරක් නොදී ඉන්දියා රජයේ ආධාරය ඇතුව මේ කටයුත්ත ක්‍රියාත්මක කරනවා. ඩොලර් බිලියන මිලියන
කරු අමදිතුමා.
ඔව්.
දිගම්බරම නමනේ
එතම මන්ත්‍රී කීප දෙනෙම එන්නේ නැහැ කියලා කිව්වා. මම
how many minutes born? 2 minutes
8 minutes okay. එන්සා ඒ ගිලන් රට සේවාව තුළ අද රටට විශාල සිදුවීම් සේවාවක් සිදු වෙනවා කියන එක මතක් කරන්න ඕනේ. පසුගිය මානවර නගරයට පැවිල්ලා එතුමා මානවර දිස්ත්‍රික්කයේ පුරාවට ඒ ගිලන් රට සේවාව ක්‍රියාත්මක කරුවා කියන එකත් ඉතාම සන්තෝෂෙන් සිහිපත් කරනවා. එතුමා ඒ ආකාරයට නිර්මාණශීලී වැඩ කරනවා. ඉන්දියා රජයේ ආධාර තමයි මේවට ක්‍රියාත්මක වෙන්නේ. ඒ කාලේ මම හිතන්නේ විපක්ෂයේ ලොකු බිල්ලෝ මව අපෑවා. ඒ කට්ටිය මේක නිකන් භයානක තත්වයක් කිව්වා. ඉන්දියාව අතපොවන වැඩක් කියලා එක එක කතා කිව්වත් අද මේක මේ රටේ ජනතාවට අත්‍යවශ්‍ය සේවාවක් කියලා තියෙනවා කියන එක සන්තෝෂෙන් මතක් කරන්න ඕනේ. මේ සේවාව තවත් පුළුල් කරන්න, පළල් කරන්න මම හිතන්නේ අපි ඇමතුමා අවශ්‍ය ක්‍රියාත්මක කරයි කියලා මතක් කරන්න ඕනේ. මේ සේවාව ලබන්නට මා ජනතාව තාමත් දැනුවත් වෙන්නේ නැති තත්ත්වයකුත් තියෙනවා. ඒ නිසා මේක තව ප්‍රචලිත කරන වැඩපිළිවෙලක් ඇති කරන්න කියලා මම ඇමතුමාගේ ඉල්ලීමක් කරනවා. ඒ වගේම එතුමාගේ අලුත් සංකල්පය තමයි සීත ගබඩා සංකීර්ණ ඇති කරන එක. මම හිතන්නේ අපේ රටේ ගොවියට විශාල සේවාවක් මේ සීත ගබඩා සංකීර්ණයන් ඇති කිරීම තුළ ඇති වෙනවා කියන එක මතක් කරන්න ඕනේ. වෙනකොටත් මෙතුමා දඹුල්ල ප්‍රදේශයේ මේ ක්‍රියාත්මක කරන්න කටයුතු සංවිධානය කළා තියෙනවා කියන එක දැනගන්න ලැබීමත් සතුටු කාරණයක් කියන එකත් ඒ කටයුතු දඹුල්ල සීමා නොකඩ ප්‍රදේශ ගණනාවක ඇතිකරන එතුමාට ශක්තිය ධෛර්යය ලැබේවා කියලා මම ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම අප විශේෂයෙන්ම ගරු රාධිකේෂ් ඇමතුමාට බාරව තියෙන්නේ විශේෂ පළාත් සංවර්ධන ඇමති විදිහට කටයුතු කරන්න. එතුමා මේක අලුත් අමාත්‍යංශය නේද? නමුත් එතුමා නිර්මාණශීලී අමාත්‍යවරයෙක් කෙනෙක් මම දකින්නවා. පළාත් සභාවේ ඉන්න කාලේ මම දැක්කා එතුමා මධ්‍යම පළාතේ අධ්‍යාපන අමාත්‍යවරය විදිහට විශාල සේවාවක් මධ්‍යම පළාතට ඉටු කළා. එයා කට පසුගිය කාලේ අධ්‍යාපන රාජ්‍ය අමාත්‍යවරය විදිහට විශාල වැඩ කොටසක් දියත් කරපු අමාත්‍යවරයෙක් නිසා මේ ලැබුණ නව අමාත්‍ය තනතුරු තුළ විශේෂ පළාත් වලට කිව්වා මධ්‍යම පළාතට විශේෂයෙන් එතුමාගේ සේවාව ඉවල් වෙයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. එතුමාට ඒ සේවය කරන්න ශක්තිය ධෛර්යය වාසනාව ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම විශේෂයෙන්ම මේ ආයවැය තුලින් සමෘද්ධි ලාභින් ලක්ෂ 6කට ලබා දෙන්න යෝජනා කරලා තියෙනවා. මම හිතන්නේ මේ පිළිබඳව අද විපක්ෂයේ ලොකු බියකින් පසු වෙනවා කියන එක එතුමාලගේ කතා තුළින් පේනවා. දුප්පත් අයට සාධාරණ යමක් දෙන්නට ඒකට විරුද්ධ වෙන්න කිසි කෙනෙකුට අවස්ථාවක් නැහැ කියන එක මතක් කරන්න ඕනේ. ඒ නිසා ලක්ෂ 6කට සමෘද්ධි දීම තුළ මම හිතන්නේ අවුරුදු 20ක් 22ක් අසාධාරණයට පත් වුණ පිරිසකට මේ තුළ වාසියක් ලැබෙනවා කියන එක මතක් කරන්න ඕනේ. මේ තුළ වැඩිම ඉන්නේ එක්සත් ජාතික පක්ෂෝ කියන එක කවුරුත් අමතක කරන්න එපා. පහුගිය කාලේ තිබ්බ ආණ්ඩුව තුළ එක්සත් ජාතික පක්ෂිකයන්ට ඒ සාධාරණ ඉටුන් නැති නිසා මේක අවස්ථාවක් වෙයි කියලා අපි විශ්වාස කරනවා. මේ තුළ එක්සත් ජාතික පක්ෂයන් පමණක් නෙවෙයි දුප්පත් තම කෙනෙකුට ලබා දිය යුතු කියන පදනමේ තමයි අපි ඉන්නේ. ඒ සඳහා මම හිතන්නේ උතුරේ පළව මේ අසාධාරණයට ලක් වුණ විශාල පිරිසක් ඉන්නවා. ඒ නිසා උතුරේ ජනතාවටත් මේක අවස්ථාවක් වෙනවා කියලා අපේ ඩග්ලස් දේවානන්ද මැතිතුමා පිළිගන්නේ ඇති. ඒ නිසා වතුකරේ ජනතාවටත් මේක ලබා දීලා මේ ලක්ෂ 6ට මේ සියලු දෙනාම ඇතුල් කරලා මේ අවස්ථාව ඇති කිරීම ඉතාම වැදගත් කියන එක මතක් කරන්න ඕන. දිවිනැගම සානාධාර ලබා දීම පිළිබඳ ගරු ඇමතුමාගේ අවධානය යොමු කරන්න කැමැති විශේෂ අවධානය යොමු කරන්න කියලා මම කියනවා. ඒ වගේම සමෝධි නිදාරණගේ අතකුළු බවට පත් වෙලා ඉන්නවා සමුද්ධි ලාභී දිවිනමුග ලාභී. ඒ නිසා එයට වෙන අසාධාරණ අව හවම කරන්න කටයුතු සලසන්න කියලා ඉල්ලීමක් කරනවා. වැඩිහිටි දීමනාව ලබා දීමේ කටයුතු කරන මේ අමාත්‍යංශයෙන් විශේෂයෙන්ම අවුරුදු 70ට වැඩිහිටියන් තමයි මේ දීමනාව ලැබෙන්නේ. නමුත් මේ වැඩිහිටියන්ට දෙන දීමනාව පසුගිය කාලේ අර රජයේ සේවයේ තමන්ගේ දරුවෙක් නෑදෑයෙක් හිටියොත් නොලැබෙන තත්ත්වයට පත් වන පිරිසක් ඉන්නවා. ඒ පිළිබඳව තවදානය කරලා එයටත් ඒ ලබා දෙන්න කියලා ඉල්ලීමක් කරනවා. මට ලැබිලා තියෙන කාලේ සීමිත බැවින් මේ අවස්ථාව ලබා දීම උතුමාට ස්තුතිවන්ත වෙමි. ඒ වගේම මේ අමාත්‍යංශවල කටයුතු කරන ගරුව අමාත්‍යවරුන්ටත් ඒ අමාත්‍යංශවල ලේකම්තුමාලා ඇතුළු සියලුම කාර්ය මණ්ඩලයට මේ කටයුතු සාර්ථකව දියත් කරන අවස්ථාව ලැබේවා කියන ප්‍රාර්ථනාව තබමි. මගේ වචන ස්වල්ප අවශ්‍යයි.
බොහොම ස්තුතියි අමාත්‍යමා. ගෞරව ඩග්ලස් සේවානන්ද.
சபைக்கு தலைமதாங்குகின்ற குழுக்களுடைய பிரதி தவிசாளர் அவர்களே வணக்கம். இன்றைய தினம் ஆரம்ப கைத்தொழில் சமூக வலுவூட்டல் அமைச்சு பொது வளங்கள் மற்றும் பொருளாதார மறுசீரமைப்பு பற்றிய அமைச்சரவை அந்தஸ்திட்ட அமைச்சு விசேட பிரதேசங்கள் அபிவிருத்தி பற்றிய அமைச்சரவை அந்தஸ்தற்ற அமைச்சு ஆகிய அமைச்சுகள் தொடர்பிலான குளிர்நிலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்வதற்கு வாய்ப்பு வழங்கியமை குறித்து முதலில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இன்றைய விடயங்களுக்கு போக முதல் ஜெனிவா தொடர்பாக சில கருத்துக்களையும் நான் இங்கு சொல்ல விரும்புகின்றேன். இன்று ஜெனிவா விவகாரமானது இந்த நாட்டு தமிழ் சிங்கள அரசியல் மேடையில் இலவச சந்தை பொருளாக்கப்பட்டுள்ளது. பொருட்களுக்கான விலைகள் அதிகரித்து வருகின்ற நிலையிலும் வரிச்சுமைகள் அதிகரித்து வருகின்ற நிலையிலும் இந்த நாட்டு மக்களுக்கு இன்று இலவசமாக அதுவும் மிக இலகுவாக கிடைக்கின்ற சந்தை பொருளாக இந்த விவகாரம் மாற்றப்பட்டுள்ளது. யுத்தம் மற்றும் மனித உரிமை மீறல்களால் பாதிக்கப்பட்ட மக்களுக்கு நிலைமாற்று நீதியை நிலைநாட்டுவது இந்த நாட்டு அரசின் கடமையாகும். மனம் இருந்தால் இடம் இருக்கும் என்பார்கள். இந்த நாட்டில் வலிந்து காணாமல் போக செய்யப்பட்டோர் தொடர்பிலான அலுவலகம் அமைப்பதும் இழப்பீட்டு அலுவலகம் அமைப்பதும் விரைவானதாகவும் அர்த்தமுள்ள வகையிலும் பாதிக்கப்பட்ட மக்களின் நம்பிக்கையை வென்றெடுப்பதாகவும் உண்மைகளை கண்டறிவதாகவும் அமைய வேண்டும். அழுதும் பிள்ளையை அவளே பெற வேண்டும் என்பது போல் எமது பிரச்சனைகளை நாமே தீர்த்துக் கொள்ள வேண்டும். சர்வதேச நாடுகள் வேண்டுமென்றால் ஒரு பிள்ளையை பிரசவித்த பிரசவத்தின் போது மருத்துவச்சியின் பங்களிப்பு போல் பங்களிப்புகளை செய்ய முடியும். பிள்ளை பெற வேண்டியவளை ஒரு பக்கமாக ஒதுக்கி தள்ளிவிட்டு அந்த பிள்ளையை மருத்துவ வச்சியினால் பெற்றுக்கொள்ள முடியாது என்பதையே இந்த விடயத்தில் நாம் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றோம். இந்த நாட்டில் ஏற்பட்டுள்ள அனைத்து இனங்களுக்கிடையிலான மோதல்கள், அரசியல் காரணங்களுக்கான மோதல்கள், மதங்களுக்கிடையிலான மோதல்கள், சமூகங்களுக்கிடையிலான மோதல்கள் தொடர்பில் பக்க சார்பற்ற நீதியான விசாரணைகள் மேற்கொள்ளப்பட்டு உண்மைகள் வெளிப்படுத்தப்படல் வேண்டும் என்பதையே நாம் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றோம். அதே நேரம் இந்த நாட்டின் அரசியல் தீர்வு தொடர்பிலான பிரச்சினைக்கு நடைமுறை சாத்தியமான தீர்வாக பயன்மூண்டா திருத்த சட்டத்தை முழுமையாக நடைமுறைப்படுத்துவதிலிருந்து அதனை ஆரம்பிக்க வேண்டும் என்ற விடயத்தை நாம் தேசிய அரசியல் நீரோட்டத்தில் வந்த காலம் முதல் கடந்த 30 ஆண்டுகளுக்கு மேலாக வலியுறுத்தி வந்திருக்கின்றோம். இச்செயல்பாடானது ஒரு ஆரம்பமே அன்றி முடிவல்ல. இதையே இந்தியாவும் தொடர்ந்து வலியுறுத்தி வருகின்றது. இம்முறை ஜெனிவா கூட்டத்தொடரிலும் இந்தியா அதனையே வலியுறுத்தி இருக்கின்றது. அந்த வகையில் இந்தியா இந்த விடயத்தில் தனது கடப்பாட்டினை ஒழுங்குற நிறைவேற்றியிருப்பதை இட்டு எமது மக்கள் சார்பாக இந்திய அரசுக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். அத்துடன் இந்த பொறுப்பு கூறல் என்ற விடயமானது இந்த அரசை சார்ந்தது என்கின்ற போது தற்போது இந்த அரசை கொண்டு வந்தவர்களான இந்த அரசை முண்டு கொடுத்துக் கொண்டுள்ளவர்களான தமிழ்த் தேசிய கூட்டமைப்பினரின் பொறுப்புமாகும். அவர்கள் பிள்ளையையும் கிள்ளி தொட்டிலையும் ஆட்டி வருகின்றார்கள். வடக்கில் அரசுக்கு கால அவகாசம் கொடுக்க கூடாது என்றும் தெற்கில் அரசுக்கு கால அவகாசம் வழங்கப்பட வேண்டும் என்றும் கூறுகின்றார்கள். இவ்வாறு இரட்டை போக்கு அரசியலே இவர்களின் வரலாறாகும். அதாவது ஒரு பக்கத்தில் அரசுடன் இணைந்து இந்த பொறுப்பு கூறல் விடயம் தொடர்பில் ஆலோசனைகளை வழங்கிக் கொண்டும் அதற்கான ஆவணங்களை தயாரித்துக் கொண்டும் மறுபக்கத்தில் அரசுக்கு எதிராக கேள்விகளை கேட்பது போல் கேள்விகளையும் கேட்டு வருகின்றனர். இதை எமது மக்கள் விளங்கிக் கொண்டு வருகின்றார்கள். இலங்கையில் நடைபெற்ற கசப்பான அனைத்து சம்பவங்களுக்கும் பொறுப்பு கூறல் என்பது அவசியமாகும். ஐக்கிய இலங்கைக்குள் அனைத்து இன மக்களும் இலங்கையர்கள் என்ற உணர்வோடு சமத்துவமாக வாழ்வதற்கு ஏற்ற வகையான அணுகுமுறையே அவசியமாகும். அதை விடுத்து பழிக்கு பழி என்றவாறு விடயங்களை கையாள முற்பட்டால் அது இனங்களுக்கிடையே பகமையையும் முரண்பாட்டையுமே மேலும் கூர்மைப்படுத்தும். அவ்வாறான கசப்பான சூழலுக்கு இடமளிக்காமல் இனங்களுக்கிடையே ஒற்றுமையையும் ஐக்கியத்தையும் ஓங்கி வளரச் செய்யும் வகையில் அவ்விடயங்களை கையாளும் பொறிமுறைகளும் அணுகுமுறைகளும் அமைவது மிக மிக அவசியமாகும் என்பதே எமது நிலைப்பாடாகும். தமிழ் மக்கள் மத்தியில் அரசுக்கு எச்சரிக்கை விடுவதும் சர்வதேச பொறிமுறையையும் சர்வதேச தலையீடுமே தமிழ் மக்களுக்கு நீதியையும் தீர்வையும் பெற்றுத்தரும் என்று உணர்ச்சி பேசுவது தென்னிலங்கையின் அரசுடன் தரக அரசியல் நடத்துவதும் போலி தமிழ் தேசியம் பேசுவோர் தந்திரமான அரசியல் என நினைக்கலாம். இவ்வாறான இரட்டை முகம் கொண்ட அரசியல் செயற்பாடுகளால் தமிழ் மக்களுக்கு எந்த விமோசனமும் கிடைக்கப் போவதில்லை. உள்நாட்டில் உலாத மாடு ஜெனிவா போய் உலாது என்று ஏற்கனவே நான் கூறியிருந்தேன். நான் கூறியதே இன்று நடந்துள்ளது. தமிழ் கட்சிகளின் பிரதிநிதிகளாக ஜெனிவாக்கு சென்று அங்கு சர்வதேசத்தை பிடித்து அவர்களை கொண்டு அரசின் காதை திருகப் போவதாக பெரும் மடுப்பில் போனவர்கள் அங்கே ஜெனிவாவில் பிரதான பொதுச்சபையில் கலந்து கொள்ள முடியாமல் ஜெனிவா தேநீர் கடைகளில் சந்திப்புகளையும் நடத்தியும் கலந்துரையாடல்களை நடத்தியும் காலத்தை வீணடித்து விட்டு தமிழ் மக்களுக்காக எதையோ சாதித்து விட்டதாக தம்பட்டம் அடித்து விட்டு நாடு திரும்பிக்
உங்களுக்கு 2 நிமிடம் இருக்கு. 2 நிமிடம் இருக்கு.
எல்லாம் 20 நிமிடம். 20 நிமிடம் இல்லாம
30 நிமிடம்
முடியல.
சாரி.
சரியா, நன்றி. இதை முடிக்க எல்லாம் வேணும், குழந்தை முடிக்க வேணும். இவர்களின் இந்த பயணங்களால் பாதிக்கப்பட்ட மக்களுக்கு பயன் ஏதும் இல்லை. ஜெனிவா தேநீர் கடைகளில் பேசுகின்ற விடயங்கள் தமிழ் மக்களின் அபிலாசைகளை ஜெனிவா பொதுச்சபையில் பிரதிபலிக்க செய்யாது. மாறாக அது ஊடகங்களுக்கும் அவரவரின் கட்சி அரசியலுக்குமே உதவலாம். எனவே பொறுப்பு கூறல் என்ற விடயத்தில் பொறுப்பு கூற வேண்டியது இந்த தமிழ் தேசிய கூட்டமைப்பினரின் பொறுப்பாகும். எனவே காலம் கடந்தாவது இந்த நாடு இந்த விடயம் தொடர்பில் இப்போதாவது அக்கறை கொள்வது நல்லதென்றே குறிப்பிட்டு இன்றைய விடயத்திற்கு வருகின்றேன். மறைந்த முன்னாள் ஜனாதிபதி ரணசிங்கே பிரேமதாசா அவர்களது எண்ணக்கரு மூலமாக இந்த நாட்டில் நடைமுறைப்படுத்தப்பட்டிருந்த ஜனசவிய மக்கள் வலு உதவி திட்டத்தின் தொடர்ச்சியாக 1994 ஆண்டின் ஆட்சி பீடம் ஏறிய அரசினால் கொண்டுவரப்பட்ட சமுர்த்தி சுபீட்சன் திட்டத்தின் மூலமாக கடந்த ஆண்டு நடுப்பகுதி வரையில் சுமார் 14,22,557 குடும்பங்கள் பயன்பெற்று வருவதாகவும் மேலும் 1,50,000 குடும்பங்கள் இணைத்து கொள்ளப்பட உள்ளதாகவும் கூறப்பட்டிருந்தது. இவ்வாறு கூறப்பட்டிருந்த 1,50,000 பயனாளிகள் புதிதாக இணைத்துக் கொள்ளப்பட மாட்டார்களா என்பது கேள்விக்குறியான விடயமாக இருக்கின்ற நிலையில் இம்முறை வரவு செலவு திட்டத்தில் சமுர்த்தி உதவி திட்டத்திற்கென 10,000 மில்லியன் ரூபாய் நிதி ஒதுக்கீடு செய்யப்பட்டுள்ளது. புதிதாக சமுர்த்தி திட்டத்திற்குள் உள்வாங்கப்படுகின்ற பயனாளிகளுக்கு ஒரு குறிப்பிட்ட காலவரையறைக்கு உட்பட்டே உதவிகள் வழங்கப்படும் என்றும் அந்த காலவரையறைக்குள் அவர்கள் பொருளாதார ரீதியில் பலப்படுத்தப்பட்டு விடுவார்கள் என சமுத்தி பணிப்பாளர் நாயகம் தெரிவித்துள்ளதாகவும் தெரிய வருகின்றது. ஆகவே இவ்வாறு புதிய பயனாளிகளை குறிப்பிட்ட கால வரையறைக்குள் பொருளாதார ரீதியில் பலப்படுத்த முடியுமானால் இதற்கு முன்பிருந்தே சமுத்தி உதவி பெற்று வருகின்ற குடும்பங்களை ஏன் இன்னமும் பொருளாதார ரீதியில் பலப்படுத்த முடியாது போய்விட்டது என எமது மக்கள் மத்தியில் கேள்விகள் எழுகின்றன. பங்களிப்பு அபிவிருத்தியின் பிரவேச அடிப்படையிலான சமுத்தி திட்டமானது பல்வேறு சக்திகளால் காலங்காலமாக அடக்கி வைக்கப்பட்டிருந்த பலகீனமான மக்களின் ஆக்க ரீதியிலான ஆற்றல்களை கூட்டிணைந்த முயற்சியின் ஊடாக வெளிப்படுத்தி அம்மக்களுக்கு சாதகமான வகையில் தற்போது நடைமுறையில் உள்ள நிலைப்பாட்டில் மாற்றங்களை ஏற்படுத்தி அம்மக்களது முயற்சியினால் உருவாகும் பங்களிப்பு திட்டம் என வரையறுக்கப்படுத்தப்படுகின்றது. பல்வேறு சக்திகளால் அடக்கி வைக்கப்பட்டிருந்த எனும் போது இது குறிப்பாக வடக்கு கிழக்கு மக்களை மிக அதிகமாகவே சுட்டிக்காட்டுகிறது என்றே தற்போது இந்த நாட்டின் நிலையிலிருந்து குறிக்கப்படல் வேண்டும் என்பது ஏற்றுக்கொள்ள தக்கதாகும். அதில் இன்னொரு படி நிலை தாண்டி பல்வேறு சக்திகளால் அடக்கி வைக்கப்படுகின்ற மக்கள் என்றும் கூட வடக்கு கிழக்கு மாகாண மக்களை குறிப்பிட்டாலும் அதில் ஆச்சரியப்படுவதற்கு ஒன்றுமில்லை. இந்த நிலையில் இன்று கூட வடக்கு கிழக்கு மாகாணங்களில் மேற்படி சமுத்தி உதவிகளை எதிர்பார்த்தவர்களாக பல ஆயிரக்கணக்கான மக்கள் காத்திருக்கின்றனர். குறிப்பாக முல்லைத்தீவு மாவட்டத்தில் கடந்த கால யுத்தம் காரணமாக பாதிக்கப்பட்ட மீள்குடியேறியுள்ள கரைத்துறைப்பற்று மற்றும் புதுக்குடியிருப்பு ஆகிய பிரதேச செயலாளர் பிரிவுகளுக்கு உட்பட்டுள்ள 23 கிராம சேவையாளர் பிரிவுகளில் எவ்விதமான சமுத்தி கொடுப்பனவுகளும் இதுவரையில் வழங்கப்படவில்லை என்பது குறிப்பிடத்தக்கது. முல்லைத்தீவு மாவட்டத்தை முழுமையாக எடுத்துக்கொண்டால் கரைத்துறைப்பற்று, புதுக்குடியிருப்பு, ஒட்டு சுட்டான், துணுக்காய், மாந்தை கிழக்கு உள்ளிட்ட பிரதேச செயலாளர் பிரிவுகளைச் சேர்ந்த 136 கிராம சேவையாளர் பிரிவுகளிலும் வெளியோய பிரதேச செயலாளர் பிரிவில் 9 கிராம சேவையாளர் பிரிவுகளிலும் இருந்து தற்போது 11,052 பேருக்கு சமுர்த்தி கொடுப்பனவுகள் வழங்கப்படுகின்ற நிலையில் மேற்படி 23 கிராம சேவையாளர் பிரிவுகளில் வாழ்கின்ற 9,551 பேர் சமுத்தி உதவிகள் பெற தகுதியிருந்தும் அவர்கள் இன்னமும் சமுத்தி திட்டத்திற்குள் உள்வாங்கப்படவில்லை என்றே தெரிய வருகின்றது. மேலும் கிளிநொச்சி, யாழ்ப்பாணம் உள்ளிட்ட ஏனைய வடக்கு கிழக்கு மாகாணங்களில் சமுத்தி உதவிகள் பெற தகுதியுடைய பல ஆயிரக்கணக்கான மக்கள் இன்னமும் சமுத்தி உதவி திட்டத்திற்குள் உள்வாங்கப்படாதுள்ளனர். வடக்கு மாகாணத்தை பொறுத்தவரையில் யாழ்ப்பாண மாவட்டத்திலேயே 36,334 குடும்பங்கள், கிளிநொச்சி மாவட்டத்தில் 8,435 குடும்பங்கள், முல்லைத்தீவு மாவட்டத்தில் 5,961 குடும்பங்கள், வவுனியா மாவட்டத்தில் 6,712 குடும்பங்கள், மன்னார் மாவட்டத்தில் 5,903 குடும்பங்கள் என 63,345 குடும்பங்கள் பெண் தலைமைத்துவ குடும்பங்களாக வாழ்கின்றனர். கிழக்கு மாகாணத்தை எடுத்துக்கொண்டால் சுமார் 40,000 பெண் தலைமைத்துவ குடும்பங்கள் வாழ்ந்து வருகின்றனர். இந்த பெண்களில் 13,000 பேர் 23 வயதுக்கு குறைந்தவர்களாக உள்ளனர். மட்டக்களப்பு மாவட்டத்தில் மாத்திரம் சுமார் 23,000 பெண் தலைமைத்துவ குடும்பங்கள் வாழ்ந்து வருகின்றன. இவர்களை தவிர பொருளாதார ரீதியில் மிகவும் வலுவற்ற நிலையில் மேலும் பல குடும்பங்கள் வடக்கு கிழக்கு மாகாணங்களிலேயே வாழ்ந்து வருகின்றன. யுத்தம் முடிவுற்றதன் பிற்பட்ட காலப்பகுதிகளில் இம்மக்களின் பொருளாதார நிலையினை மேம்படுத்தும் நோக்கில் அரசு விசேட திட்டங்கள் முன்னெடுத்திருக்க வேண்டும். ஆனாலும் துரவசவசமாக தமிழ் மக்களின் நலன் கருத தமிழ் அரசியல் துரோகிகள் நோக்கி தமிழ் மக்களின் அரசியல் பலம் கேரளா கஞ்சா போல் கடத்தப்பட்டமை காரணமாக எமது மக்களுக்கு அத்தகைய வாய்ப்புகள் வாய்க்கவில்லை. எமக்கு இருந்த குறைந்த அளவு அரசியல் பலத்தினை வைத்து எம்மால் இயன்றளவு உதவிகளை எமது மக்களுக்கு செய்ய முடிந்திருந்தது எனினும் அது போதுமானதல்ல. நமக்கு போதிய அரசியல் அதிகாரங்கள் கிடைத்திருந்தால் நமது மக்களின் அடிப்படை மற்றும் பொருளாதார பிரச்சனை முதல் அரசியல் தீர்வு வரையிலான பல்வேறு பிரச்சனைகளை இன்று நடைமுறை சாத்தியமான வகையில் தீர்க்கப்பட்டிருக்கும். நீங்களும் இத்தகைய பாதிக்கப்பட்ட நமது மக்களுக்கென விசேட பொருளாதார திட்டங்கள் எதையும் முன்வைப்பதாகவும் இல்லை. கடன் திட்டங்களை மாத்திரமே கடனுக்கு வழங்கிக் கொண்டிருக்கின்றீர்கள். ஆக இந்த சமுர்த்தி திட்டத்திலாவது அம்மக்களில் தகுதியானவர்களை உள்வாங்கிக் கொள்வதற்கு இனியாவது உடனடியாக நடவடிக்கைகள் எடுங்கள் என்றே கேட்டுக்கொள்கின்றேன். அதே நேரம் 50,000 குடும்பங்களுக்கான விசேட வாழ்வாதார கருத்திட்டம் பற்றி கூறப்படுகின்றது. வடக்கு கிழக்கு மாகாணங்களுக்கென இதனது பங்களிப்பு என்ன என்பது தொடர்பில் தெளிவின்மை காணப்படுகிறது. 50% மானிய அடிப்படையிலான திட்டம் இது என்பதால் கடந்த கால பாதிப்புகளை அடிப்படையாக கொண்டு குறைந்தது 90% மானிய அடிப்படையில் திட்டம் வடக்கு கிழக்கு மாகாணங்களில் நடைமுறைப்படுத்தப்படல் வேண்டும். சமீபத்தில் அமைச்சர் ராதாகிருஷ்ணன் அவர்களும் மலையக பகுதிக்கு சமுத்தி திட்டத்தை அறிமுகப்படுத்துமாறு கேட்டிருக்கின்றார். அது நல்ல ஒரு காத்திரமான திட்டம். அதையும் நான் என்னுடைய ஒரு ஆலோசனையாக இதில் முன்வைக்க விரும்புகின்றேன். எமது மக்களுக்கு அது பெரும் உதவியாக இருக்கும் என்ற விடயத்தையும் இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். அத்துடன் சமுத்தி அலுவலர்கள் தொடர்பிலான தொழில் ரீதியிலான சிக்கல்கள் இன்னும் தீர்ந்ததாக இல்லை. சமுர்த்தி அதிகார சபையானது சமுர்த்தி திணைக்களமாக மாற்றப்பட்டதன் பின்னர் நிரந்தர நியமனங்கள் தொடர்பில் சிக்கல்கள் தொடர்வதால் மேற்படி அலுவலர்கள் ஊதியம், பதவி உயர்வு, ஓய்வூதியம் போன்ற விடயங்களில் பல்வேறு சிரமங்களை எதிர்நோக்கி வருகின்றனர். இந்த நிலையில் தொடர்ந்து கொண்டிருக்கின்றதே தவிர அன்றி அதற்கென முடிவுகள் இன்னும் எட்டப்படவில்லை. எனவே இவ்விடயம் தொடர்பில் கௌரவ அமைச்சர் அவர்கள் அவதானம் செலுத்த வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அடுத்ததாக ஆரம்ப கைத்தொழில் அமைச்சு தொடர்பில் குறிப்பிடுகின்ற போது அண்மை காலமாக இந்த நாட்டில் மிளகு உற்பத்தியாளர்கள் எதிர்நோக்கி வருகின்ற பல்வேறு இடர்பாடுகள் தொடர்பில் மிகவும் பரவலாக பேசப்பட்டு கொண்டு வருகின்றது. மறுபக்கத்தில் மீள் ஏற்றுமதி மிளகு காரணமாகவே இந்த நாட்டு மிளகு உற்பத்தியாளர்கள் பெரிதும் பாதிக்கப்பட்டு வருவதாக கூறப்பட்டது. அது மட்டுமன்றி இந்த மீள் ஏற்றுமதி தொடர்பில் அதிக அவதானங்களை எடுத்து அதனை தடுத்து நிறுத்தாவிட்டால் இந்த நாட்டின் சிறு ஏற்றுமதி பயிர்கள் தொடர்பிலான சர்வதேசத்தின் நம்பிக்கையானது மேலும் சிதைந்துவிடும். இப்போது அது சிதைவடைந்து வருகின்றது என்று தெரிய வருகின்றது. குறிப்பாக பாக்கு ஏற்றுமதி வர்த்தகமானது தற்போது வலுவிழந்து காணப்படுவதாகவே தெரிய வருகின்றது. கடந்த காலங்களில் கருங்கா கொட்டப்பாக்கள் இங்கிருந்து மீள் ஏற்றுமதி செய்யப்பட்டதன் விளைவே இதுவென குறிப்பிட இயலும். இனிவரும் காலங்களில் இத்தகைய மீள் ஏற்றுமதிகள் முற்றாக தடை செய்யப்படுவதோடு உள்நாட்டு மிளகு மற்றும் பாக்கு உற்பத்திகள் மேற்கொள்ளப்பட்டு அவற்றின் ஏற்றுமதி தொடர்பில் அவதானங்களை செலுத்த வேண்டும். அதே நேரம் கித்தூள் வளம் தொடர்பில் அதிகார சபையொன்று ஏற்படுத்தப் போவதாக தெரிய வருகின்றது. இதற்கான ஆரம்ப கட்ட முயற்சிகள் நான் பாரம்பரிய கைத்தொழில் மற்றும் சிறுதொழில் முயற்சி அபிவிருத்தி அமைச்சராக இருந்தபொழுது எடுக்கப்பட்டிருந்தது. தற்போதைய வெளிநாட்டு சந்தை வாய்ப்புகளின் கேள்விகளுக்கிணங்க கித்தூள் உற்பத்திகளுக்கு நல்ல வரவேற்பு இருப்பதாகவே தெரிய வருகின்றது. அந்த வகையில் இத்துறையை மேலும் நவீன முறையில் வளர்த்தெடுக்க முடியும் என நம்புகின்றேன். அதே போன்று வெற்றிலை செய்கையினை வடக்கு மாகாணத்திலும் மேலும் செழிப்பான முறையில் முன்னெடுக்க முடியும். இலங்கை வெற்றிலைக்கும் சர்வதேச சந்தையில் நல்ல வாய்ப்புகள் இருப்பதாக அறிய முடிகின்றது. அதே போன்று கருவா, ஏலம், சாதிக்காய் போன்ற பாரம்பரிய சிறு ஏற்றுமதி பயிர்கள் தொடர்பிலும் நிறையவே அவதானங்கள் செலுத்தப்பட்டால் இந்த நாட்டிற்கு மிக அதிக அளவிலான அந்நிய செலவாணியை ஈட்டிக்கொள்ள முடியும் என்பதில் சந்தேகம் இல்லை. இத்தகைய பயிரிடங்கள் நிறையவே இயல்பாகவே செழிப்பாக வளரக்கூடிய சூழல் இருந்தும் இந்த நாட்டில் அது அவ்வளவு தூரம் கணக்கில் எடுக்கப்படாத நிலைமையானது துரவசவசமானது. அதே போல
உறுப்பினர் ஒரு நிமிடம் இருக்கு.
நன்றி. இந்த நாட்டில் உற்பத்தி செய்யக்கூடிய ஏனியசு ஏற்றுமதி பயிர்கள் தொடர்பிலும் கவனம் எடுத்து அவற்றை வளர்த்தெடுப்பதற்கும் அது சார்ந்த உற்பத்தியில் இந்நாட்டு மக்களை ஊக்குவிப்பதற்குமான முயற்சிகள் முன்னெடுக்கப்படல் வேண்டும் என்பதை வலியுறுத்தி இந்த விசேட பிரதேச அபிவிருத்தி அமைச்சர் என்று ஒன்று புதிதாக உருவாக்கப்பட்டிருக்கின்றது. அதுக்கு பொறுப்பாக கௌரவ அமைச்சர் ராதாகிருஷ்ணன் அவர்கள் இருக்கின்றார்கள். இது பெரும்பாலும் பெருமளவில் மலைநாட்டு மக்களையும் மலைநாட்டு சமூகத்தையும் உள்ளடக்கியதாகத்தான் இந்த அமைச்சு அமைந்திருக்கிறது என்று கருதுகின்றேன். அந்த வகையில் அதுக்கு ஒரு பொருத்தமான அமைச்சர் நியமிக்கப்பட்டிருக்கின்றார். அந்த வகையில் அரசாங்கம் வருமனவே அமைச்சொன்று அமைக்கப்பட்டு விட்டாயிட்டது. அவருக்கு அவரை திருப்திப்படுத்தியாச்சு என்று மாத்திரம் நிற்காமல் அவருக்கு கூடாக அந்த மலைநாட்டு மக்களுக்கு அல்ல அந்த பிரதேசத்திற்கு போதுமான நிதியை ஒதுக்கி அவரை ஒரு செயலூக்கம் உள்ள ஒரு அமைச்சராக மீண்டும் செயல்படுத்த அனுமதிக்க வேண்டும் என்றும் கூறிக்கொண்டு அவர் கல்வி ராஜாங்க அமைச்சராக இருந்த பொழுது கல்வி சமூகத்திற்கு அளப்பெரிய சேவையை செய்திருக்கின்றார் என்பதையும் இந்த சந்தர்ப்பத்தில் ஞாபகப்படுத்தி எனது மிச்ச நேரங்களை உங்களுடன் தருகின்றேன்.
நன்றி,
வணக்கம்.
நன்றி ஒன்றபில் வருஷப்போடு
அரு நியோஜகாரக சபா சபாபத்துமணி திவாபோஜனேட பெற மே பார்லிமெண்ட் கதாகர நலிந்த ஜெயதிஸ மந்திரிதுமா மெதன சந்தான் கிரிமக்கரா அர்ஜுன் மகேந்திரன் கென்வா கனிம சந்தா ஜனாதிபத்துமா கருப்பு இல்லியும் பிலிபந்தவா தே வகேமே சந்தா சிங்கப்பூரே விதேச மாத்தியாசிய தக்கு பிரதிச்சார பிலிபந்தவா மே பிலிபந்த எம் கெட்டி கருணா விதரமம் பெஹர்லி கரானே காரகசபா சபாபத்துமணி ஜனாதிபத்துமா மே கதாவ கிவ்வே அல்லசா தூஷண கமிசமே திபுனு ரஸ்வீமகதி எதுமா கிவ்வா அர்ஜுன் மகேந்திரன் மேராட்ட கென்னா கனிம சந்தா சிங்கப்பூர் அகமத்துமா சமக பௌத்கலிக வசாக்சா கரா ஏ பிலி வந்தவ இல்லிமக் இதிரிபத்கராகிய இவகேம எத்துமாகே பார்ஷே வெனுவேன் மமிதாமத் பெஹதிலிவ வககீமென் கியனவா ஏ அர்ஜுன் மகேந்திரன் கென்னா கனிம சந்தா அவசிய லிகிதவத் ஏ சியலு கட்டுத்து மெமினுவிட்ட சம்பூர்ண கல்ல திபேன் ஓஹுவ கென்னா கண்ண அவசிய லிகிதவத் ஏ வகேம ராஜதாந்திரிக வசேனு தே கட்டுத்து கல்ல தியனவா ஏ வகேம இது அதிரேக பௌத்கலிக வத்தியத்துமா இல்லீம சிங்கப்பூர் அக்ராமாத்வரையின் கரல தியனவா எனிசா ஏ கட்ட உத்தட்ட எத்துமகே பார்ஷவே வெனுவேன் ஏ சியலு மதிஹத்தீம் திபெனபவத் ஏ வகேம மே கத் கிரியாமார்க பிலிபந்தவ இதிரியேதி இத்தாமத் கடினமின் ஜனாதிபத்துமாகே பத்தேன் சம்பூர்ண கருணு பெஹதிலி கிரீமா ரட்டடாத் ஏ வகேம சிங்கப்பூர் பெத்தடாத் சிதுகரான பலாபுரத்துவின பவாத் மே அவஸ்தாவே சந்தான் கரணம்.
கரு காரக சபா சபாபத்துமணி அது இதா வட்டினா வைசீர்ச துணக்கிலி வந்தவ விவாதிட்டு கண்ண மே விழாவே அவ மஹிந்த அமரவீர ஹிட்டப்பு கரு அமாத்தவரையா மங்கிதன் மதுக்கரா மீராட்டி ஜனதாவ பலாபுரத்துவங்க இன்ன பிரகாசக் சம்பந்தவ எத்துமா பெஹதிலி கிரி மக்கரா எத்தனையும் பொடி அதஹஸ் தக்கிமுக்கி மகே அதஹஸ் தக்கிம் ஆரம்பிக்கணும் மே வைசீர் சம்பந்தவ மீராட்டே ලොකු කතිකාවක් ගෙනියන්න උත්සාහ කරනවා මේ අර්ජුන් මහින්දන් සිංගප්පූරුවේ ඉන්නවද සිංගප්පූරුවේ ඉඳලා අරගෙන ඉන්න එක්සත් ජාතික පක්ෂයේ බාධාවක් තියෙනවා කියලා මම මේ වෙලාවේදී පසුපෙළ මන්ත්‍රීවරයෙක් විදිහට කියනවා මේ රටේ ජනතාවත් මේක දැනගන්න ඕන මේ රටේ ජනාධිපතිවරයාගේ දැන් එතුමාගේ කතාවෙන් මට දැනෙච්ච දේ අපේ පාර්ශවය මෙහෙමයි කියලා ඒතර මේ රටේ තියෙන එක ලොකුම අවාසනාව තමයි ගරු සභාපතිතුමනි පාර්ශව දෙකක් කියන්නේ ජනාධිපතිවරයා එක පාර්ශ්වයක ආණ්ඩුව වෙන පාර්ශ්වයක මේ පාර්ශ්ව දෙකක් වෙලා අපි පැති දෙකකින් ඉඳන් කතා කරන්න වෙන දැන් මේකට ප්‍රධාන හේතුව කමන්නේ මොන පාර්ශ්වයකට මේක නරක එකතුණත් මේ රටේ ජනතා පාර්ශ්වයට අහිංසක මිනිස්සුන්ට ඇත්ත ඉටු කිරීමේ වගකීම මේ දෙපාර්ශ්වයටම තියෙනවා. ඒ නිසා මම විශ්වාස කරනවා නීතිය හා සාමය බාර අමාත්‍යවරයා ජනාධිපතිවරයා මේ රටේ විධායක බලයේ තියෙන තනතුර හොබවන්නේ ජනාධිපතිවරයා මේ රටේ තීන්දුව ගැනීමේ කැබිනට් මණ්ඩලයේ ප්‍රධානී වෙදින ජනාධිපතිවරයා එතුමාට මේ මොන පාර්ශවෙන් අඩු පාර්ශ්වය තුනත් තනි ඒකමතික ආයතනයට මේ කරන් යන්න පුළුවන් නිසා මම ඉල්ලනවා මේ රට නොමග යවන්න නැතුව මේ වෙනුවෙන් දිය යුතු නිවර්දි පිළිතුර එතුමා ක්‍රියාත්මක වෙන අපි එතන ඉන්නෝ හිට ගන්න මොකද මේකේ වැරදි කරු කවුද නිවර්දි කරු කවුද කියලා රට බලන් ඉන්නවා ඒ වෙනුවෙන් ක්‍රියාත්මක වීමේ මට දැනෙන විදියට මට දැනෙන දේශපාලන විදියට ප්‍රධාන වගකීම්තා වෙන ජනාධිපතිවරයා ඒ කවුරු හරි මෙතන බාධාවක් කරනවා නම් ඒක රටට හෙලිකිරීමක් කියමද එතුමාට තියෙනවා සම මම වැය ශීර්ෂය ආරම්භයේදී කතා කරන්න කැමති අද සංවේදී අමාත්‍යංශයක් මේ රටේ ජනතා විශාල ප්‍රමාණයක් බලන් ඉන්නවා අපේ දයාගමගේ ගරු ඇමතිතුමා විසින් නායකත්වය ලබා දෙන ප්‍රාථමික කර්මාන්ත හා සමාජ සවිබල් ගැන්වීම අමාත්‍යංශය මම එතනින් අදහස් දැක්වීම ආරම්භ කරනවා ගරු සභාපතිතුමාට කෙටි වේලාවක් තියෙන නිසා මේ අමාත්‍යංශය ගැන ගත්තට පස්සේ ඉතිහාසයේ පුරාවට මේ අමාත්‍යංශය පවතින රජයේ ඒ අමාත්‍යවරයාගේ දේශපාලන අවශ්‍යතාවයත් එක්ක ක්‍රියාත්මක වුණා අද මේ මොහොත වෙනකම් මම හිතනවා මේ රටේ ජනතාව දැනගන්න ඕන කාරණාවක් තියෙනවා මොන ආණ්ඩුව බලයට පත් වුණා මොන ආණ්ඩුව වක්කීම් දරුවත් මේ රටේ පුංචි මිනිහා දුප්පත් මිනිහා සමාජ සවිබල ගැන්වීමේ අමාත්‍යංශය එක් එක් නම් වලින් පහුගිය කාලේ ආවා ඒ හැම කෙනාගේම වගකීම් වෙන්නේ මේ රටේ ශක්තියක් අවසි හයියක් ඕන සාමාන්‍ය පුංචි මිනිහට ඒ ශක්තිය හයිය දීලා සවිබල ගැන්වීම කරන්න. හැබැයි ඉතිහාසයේ පුරා ඒකට සාක්ෂි නැහැ. ඉතිහාසයේ පුරා මේක දේශපාලනීකරණය කරන්න. සමුන්දිය ලබා දෙනවා නම් එක එක පාට දරන ඒ අමාත්‍යවරයාගේ පැත්තේ ආයතන සමුදිය දෙන්න ඕන කියන ප්‍රතිපත්තියක් මේ රටේ ක්‍රියාත්මක වුණා ඒක කවුරුත් පිළිගන්න සත්‍යයක්. ඒක මම විශ්වාස කරනවා. රටට ආදරය කරන අමාත්‍යවරයෙක් විදිහට දයාගම්ගේ ඇමතුමා මේ ලක්ෂ 6ක් දැන් සමුදියේ දෙන යෝජනා කරලා තියෙන වෙලාවේ මබුතුමාගේ ඉල්ලීමක් කරනවා මේ පාට ભેදය මේ රටෙන් තුරන් කරන්න මේ රටේ හැම දුප්පත් මිනිහම නගා සිටවන්න පුළුවන් අවශ්‍ය වටපිටාව නිර්මාණය කිරීමේ හයිය තියෙන ඔබතුමාට හැබැයි පහුගිය කාලේ අපි දන්නවා ඉතිහාසය පුරා හොයලා බැලුවට පස්සේ සමාජ සවිබල ගැන්වීම තුලින් ගොඩ දාන්න පුළුවන් අපේ භාෂාවෙන් කියලා නම් නැගිටවන්න පුළුවන් ශක්තියක් දෙන්න පුළුවන් කර්මාන්ත කරුව වෙන්න පුළුවන් ව්‍යවසායක වෙන්න පුළුවන් ඒ මිනිස්සු හඳුරා ගැනීමක් කරේ නැහැ ඊට එහා ගියපු දේශපාලන උළුප්පල දාලා දේශපාලනික අවස්ථන්න සමාජට පළදායින වන යෝජනා වලට මුදල් වෙන් වුණා ඒ නිසා මේක හරි කනගාටුදායක තත්ත්වයක් අපි විශ්වාස කරනවා මේ නීති හදන තැන මෙතන අමාත්‍යවරේ පත් වුණායි අමාත්‍යවරයාගේ පරිචය වෙන්න ඕන මේ අමාත්‍යංශයේ පුලින් රටට සමාජයට මොකද දෙන්න පුළුවන් පණවිඩය කියන කාරණාව. හැබැයි ඒක වෙන්නේ නැහැ කරු කාර්ක සභා සභාපතිතුනි හැම වෙලාවෙම වෙන්නේ අමාත්‍යවරයාගේ දේශපාලනික අවස්ථාවේ පිළිමු වෙන ආකාරයට වැඩ කරන. දැන් අද සමුදි නිලධාරීන් ගත්තොත් අද මේ රටේ සමුදි නිලධාරීන්ට වෙනම ලේබලයක් අලවලා තියෙනවා. මං කියන්නේ ඒකත් සුදුසු නැහැ. මෙතනත් මේ රටට ආදරය කරන මේ රටේ පුංචි මිනිහ වෙනුවෙන් වැඩ කරන නිලධාරී බොහෝ මයක් ඉන්නෝ හැබැයි සමස්ත ලේබලයක් අලවලා තියෙනවා ගරු කාර්ක සභා සභාපතිතුමනි මං හිතනවා ඒකත් මේකෙන් අයින් වෙන්න ඕන ඒක අයින් වෙලා ඒ වගේම මේ ලේබලය වද්දන්න මේ සමාජයට මූලිකත්වය දෙන යම් නිලධාරී ඉන්න පුළුවන් අනේ නිලධාරී හොයලා බලාගෙන රාජ්‍ය නිලධාරියෙකුට එහා ගිහිල්ලා ඒක අතික්‍රමණය කළ විලා වෙන වෙන කේල්මල් කරන නිලධාරීන් නම් ඒ වෙනුවෙන් ගත යුතු ක්‍රියාමාර්ග ගන්න අමාත්‍යංශය වැඩ කරන මේ 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 කියන කාරණා ඔක්කොම පරිබාහිරව වෙන වැඩසටහනක් ගියලා මං හිතනවා මේ රටේ සමුද්‍රය තව අවුරුදු 100ක් තිබුණත් තව අවුරුදු 100ක් ගියත් මේ රටේ අහිංසක දුප්පත් මිනිහා සමාජ සවිබල ගැන්වීම ඉස්සරහට අරගෙන ගිහලා මෙන්න මේ මේ කණ්ඩායම හැදුවා කියලා කියන්න බෑ 94 ඉඳලා ආව දැන් අවුරුදු 25ක් ගිහලා මේක කරගන්න බැරුණා තව අනාගතයක් කරන්න බැරුණ නිසා මම අද අයවැය විවාදයේ රැක්වීමෙන් කියනවා ගරු ඇමතිතුමනි ඔබතුමාට ප්‍රතිපත්තිමය වශයෙන් මේක වෙනස් කරන්න වෙනවා නැත්නම් ඊට පස්සේ SP ඇමතිතුමා හිටියත් මොන ඇමතිතුමයිට අපි දැක්කා පහුගිය කාලේ අර දින 51කට ආපු හොර ආණ්ඩු වෙලාවේ විමල් වීරසමාධි ඉක්මනින්ම කර රයිට් අපි සියලුම සමුද ඉල්දාරින් ස්ථිර කරනවා කියලා බොරුවන්නේ කරේ ඒ මිනිස්සු ආපහු සරයක් කඩේ යවන උත්තර නෑ ඒක නෙමේ වෙන්න ඕන මේ රටේ හැම මිනිහටම තියෙන පොදු නීතියට එක්ක ඒ ඒ ඒ ඒ කණ්ඩායමකට අවශ්‍ය හයිය ශක්තිය දෙන්න ඕනේ නිසා මම වැඩිදුර කතා කරන්න බලාපොරොත්තු වෙන මේ ලක්ෂ 6 සමෘද්ධි දීමනාව හරියට නිවැරදිව දෙන්න ඕන සුසු මිනිහ තෝරලා දීලා එතනින් එහාට ඒ ඒ ජනතාවට
කරු මන්දිරතුමා විනාඩි දෙකක් තියෙනවා
වටපිටාවක් හදලා දෙන්න ඕන ඒ වගේම ගරු කාර්ක සභා සභාපතිතුමාට විනාඩි කාලයක් තව දෙන්න මම මේ වෙලාව විශේෂයෙන් කතා කරනවා අපේ අද හර්ෂස් සිල් ගරු අමාත්‍යතුමාගේ අමාත්‍යංශය ගැන කතා කරන්නම වෙනවා මේ රටේ ජනතාව වෙනුවෙන් විශේෂ වැඩසටහන රාශියක් හඳුන්වලා දීලා ඒ වගේම අපි හිතන එතුමාට බාර දීලා තියෙන වගකීම රටේ සමාජයේ කතානෝර මහ ලොකු බරාරුම් වක්කීමක් ගරු අගමැතිතුමා බාර දීලා තියෙන්නේ ඒකෙන් බලාපොරොත්තු වෙනවා මේ රටේ අනාගතයේ යම් කිසි මේ තියෙන ආර්ථික ප්‍රශ්න වල විසඳුමක් හොයන්න පුළුවන් වටපිටාවක් අපි දැක්ක හොඳ ව්‍යාපෘතියක් එතුමා ක්‍රියාත්මක කරනවා උෂ්ණත්වය හා ආර්ථිකතාවේ පාලනය කිරීමේ ගබඩා ජාලයක් හදන්න මේක කාටවත් ඇහැ ගැටුන් නැති කාරණාවක්. දඹුල්ල ප්‍රදේශෙත් මන් නියෝජනය කරන ඇඹිලිපිටි ප්‍රදේශෙත් පළවෙනිට ආරම්භ කරනවා කියන එක ලොකු සතුටක්. අපි හිතනවා මෙන්න මේ විදිහට තමයි රටේ ආර්ථික ශක්තිමත් කරන්නේ. නැත්නම් තියෙන මුදල් ටික තමන් අර හිතන හිතන විදිහට තමන්ට රටේ ජනප්‍රියතාවයක් ගොඩනගා ගන්න පුළුවන් විදිහට භාවිත කරන අමාත්‍යවරු ඉඳෙද්දි මම හිතනවා මේ විදිහට දුරහිතල යම් යෝජනා ඉදිරිපත් කිරීම පිළිබඳ අපේ හර්ෂ සිල්ලා ගරු ඇමතුමාට අපේ ගෞරවය පුද කරන ගමන් එතුමා මට මතකයි අපේ උදේගම්මන් පෙළ මහත්තයලා කෑ ගහද්දි ඉන්දියානු රෝහ උත්සවයේ එනවා කියද්දි මඩ කාගෙන 19.90 ගිලන් රත් සේවය ආරම්භ කරා. අද කටවල් වැහිලා තියෙන්නේ. අද මේ රටේ ඉතාම වැදගත් ව්‍යාපෘතියක් විදිහට නියම ව්‍යාපෘති ආරම්භ කළ මේ රටේ ජනතාවට ලොකු සෙතක් හයියක් දෙන එකේ නායකත්වය දරන්නේ අපේ හර්ෂ සිල්ලා ගරු ඇමතුමා. ඔබතුමා තරුණ නායකයෙක් විදිහට තරුණ අමාත්‍යවරයෙක් විදිහට නිර්මාණශීලී ගමනක් යන මේ රටේ සාම්ප්‍රදායික කැබිනට් අමාත්‍යවරුකින් ඔබට ගිහිල්ලි වෙලා වැඩ කරන්න පුළුවන් අමාත්‍යවරයෙක් විදිහට අපි හිතන මේ රටේ අනාගතේ යම් සෙතක් කරයි. ඉතින් අපි තරුණ මන්ත්‍රීවරුද බලාගෙන ඉන්නවා මේක වෙනස් කරන්න. හැමදාම සාම්ප්‍රදායික මේ මඩගොහුරුවෙන් එහාට මේ රට අරන් යන්න පුළුවන් ශක්තියක් අයියක් දෙන්න ඔබතුමන්ලට හැකියාව කියමින් මට ලැබිලා තියෙන කෙටි කාලය අනුව මේ රටේ අහිංසක දුප්පත් මිනිහ වෙනුවෙන් වැඩ කරන අපේ දයාගමගේ ගරු ඇමතුමාටත් මේ රටේ ආර්ථිකයේ ප්‍රවර්ධනයක් වර්ධනයක් අනාගතයට අරගෙන යන කටයුතු කරන ආශිසිල් ඇමතුමාටත් සුභපතමින් මගේ වචන කීපය අවසන් කරනවා.
බොහොම සුදී මන්ත්‍රීතුමා ඔන්රබල් සුනිල් කන්දර් නැති
ගරු මුදාසනාරුඩ කාර්ක සභා සභාපතිතුමනි, විශේෂයෙන් අද දිනේදී අමාත්‍යංශ ගණනක් සාකච්ඡා කරනවත් මම බලාපොරොත්තු වෙනවා. ආබාධ සහිත තැනැත්තන් සඳහා වන අමාත්‍යංශයේ සමාජ සයිබල ගැන්වීම පිළිබඳව යම් කරුණු ප්‍රමාණයක් සාකච්ඡා කරන්න. මොකද මේ අයවැය ලේඛනයේ තැන් කිහිපයක මතු කරලා තියෙනවා ආබාධිත අය සඳහා යම් යම් විශේෂත්වයන් ලබා දෙන බව. ඔවුන්ගේ දීමනාව වැඩි කිරීමක් ගැන යෝජනාවක් තියෙනවා. ඒ යෝජනා අගය කරන ගමන්ම ඇතර මේ ආබාධිත තැනැත්තන් පිළිබඳව තියෙන ආකල්පය, ආණ්ඩුවක තියෙන ආකල්පය, රටේ තියෙන ආකල්පය ඊට වඩා වෙනස් වෙන්න ඕන කියන පදනමිදල් තමයි මම මේ කතා කරන්නේ. මම මෙහෙම කතා කරන්නේ ගරු ඇමතුමනි, මමත් පුජ්‍යලිකව උපතින් ආබාධිත කෙනෙක්. හැබැයි මම කවදාවත් මගේ උපතින් ආබාධිතභාවය වෙනස්කමක් වීමට ලක්වීමට හෝ වෙනස්කමකට සඳහා විශේෂත්වයක් ලැබීමට කවදාවත් මම පාවිච්චි කළා නැහැ. ඒකට හේතුව මගේ පක්ෂය ජනතා විමුක්ති පෙරමුණ ආබාධිතය වෙනුවෙන් තියෙන ප්‍රතිපත්තිය සමානාත්මතාවයේ මත හැම කෙනාටම එකම මට්ටමින් තියෙන නිසා මටේ විශේෂත්වය මගේ පක්ෂිනුත් තියෙනවා. හැබැයි මම අද කතා කරන්නේ මං වෙනුවෙන් නෙමෙයි, වෙනස්කම් වලට භාජනය වෙන ආබාධිත තත්ත්වේ නිසාම වෙනස් වීමට ලක් වෙන ආබාධිත 71 ලංකාවේ ඉන්න මිලියන 7.1.8 17 ලක්ෂයක් වවන පිරිස පිළිබඳව. මේ 17 ලක්ෂයක් තරම් පිරිසක් අපේ රටේ ආබාධිත වුණාම ආණ්ඩු සලකන්නේ පින් ඇති අය හැටියට. ඔබතුමා වුණත්, ඔබතුමාගේ අමාත්‍යංශය වුණත්, ඔබතුමාගේ ආයතන නිලධාරීන් හරි හිතනවා නම් පඩියකුත් ගන්න ගමන් පිනකුත් කරගන්න පුළුවන් මේ අය වෙනුවෙන් මොන හරි කරලා කියලා. ඒක නෙමෙයි ඇත්තටම ආබාධිතය බලාපොරොත්තු වෙන්නේ. ආබාධිතයට රටේ තියෙන තැන රජයේ පඩියකුත් අරගන්න ගමන් පිනකුත් කරගන්න පුළුවන් තැනක් බවට පත් වෙන එක නෙමෙයි වෙන්න ඕනේ. ආබාධිතය කවදාවත් විශේෂත්වයන් බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඒ වගේම වෙනස්කම් බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඒ අයටත් අනිකුත් රටේ පුරවැසියන්ට තියෙන සාධාරණත්වය, සමානාත්මතාවයේ යුක්තිය සහ එක්සත් ජාතීන්ගේ මානව හිමිකම් ප්‍රඥාත්ති වලින් ලැබිලා තියෙන ප්‍රකාශන අයිතිය පිළිගන්න එකයි වෙන්න ඕනකම තියෙන ආණ්ඩුවක් හැටියට. ඉතින් මම ඒ කාරණාව කියමින් විශේෂයෙන් ඔබතුමාගේ අවධානය යොමු කරනවා ආබාධිත තැනැත්තන් සඳහා තියෙන ජාතික සභාවේ සංයුතිය පිළිබඳව. පනත අනුව 1996 පනත, ඒ වගේම 2003 සංශෝධනය වෙච්ච පනත අනුව මේ ජාතික සභාවේ 21 දෙනෙක් නියෝජිතව ඉන්නවා. 21 දෙනා ඔබතුමා විසින් නම් කරලා ජනාධිපතිතුමා විසින් පත් කරන 21 දෙනෙක්. ඒ 21 දෙනාගේ සංයුතිය බලන්න ගරු ඇමතුමා, ඔබතුමාගේ කාලවකවානුවේ මම 2018 සැප්තැම්බර් මාසෙ වෙනකොට මේ සංයුතිය ඔබතුමාට කියන්න. සභාපතිතුමා, ඇමතුමා, ඊට පස්සේ අමාත්‍යංශ ලේකම්තුමා ඉන්නවා. ඒ වගේම පත් කරපු අනිත් අය ඉන්නවා. හැමතුමා පත් කරන පනතේ තියෙනවා, මන් දන්න පනතේ තියෙන පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු, පළාත් සභා මන්ත්‍රීවරු පත් කරන්න පුළුවන්. හැබැයි පනතේ අරමුණ තමයි මේ ජාතික සභාව තමයි ආබාධිත තැනැත්තන් ගැන තීන්දුව తీරන ගන්නේ. අදුතර මේ තීන්දුව తీරන ගන්න තැන ආබාධිත අයගේ නියෝජනය තියෙන්න ඕන. දැන් බලන්න මේ ඔබතුමාලා පත් කරපු ජාතික සභාවේ ඉන්න අය, මම මේ පැමිණි නොපැමිණි ભેදකින් තොරව එක අවස්ථාවක මම කියන්නම්. ඉන්නවා මුත්තු සිවලිංගම් මන්ත්‍රීතුමා බානකල උපතිස්ස හාමුදුරුවෝ වෛද්‍ය පුෂ්පා කුංචි හේවා චතුරිකා සිරිසේන මහත්මිය චතුරිකා සිරිසේන කියන්නේ මම හිතන්නේ ජනාධිපතිතුමාගේ දුව මොකක්ද දැන් නැති නාබාදේ ඊළඟට ඉන්න තුසිතා විජේමාන මන්ත්‍රීතුමිය මුජිබර් රහමාන් මන්ත්‍රීතුමා ආනන්ද අලුත්ගමගේ මන්ත්‍රීතුමා බුද්ධික පදුරණ මන්ත්‍රීතුමා ගාමිණී සරත් එදිරිසිංහ හිටපු අභියාචනාකර විනිසුරුතුමා මේ අය ඉන්නෝ මම කියන්නේ ප්‍රශ්නයක් නැහැ හැබැයි මේක ඇතුලේ මේ ඔබතුමාගේ 21 දෙනා අතරේ ආබාධිතය වෙනුවෙන් ශ්‍රී ලංකා ළමා සංවර්ධන සංගමය ශ්‍රී ලංකා අන්ධ ජන සේවා මණ්ඩලය ලේකම් ආබාධ සහිත පුජ්‍යල සංවිධාන ඒකාබද්ධ පෙරමුණ සභාපති බුද්ධිමේ දුබලතා අය සදා වූ ශ්‍රී ලංකා සංගමය සභාපති ශ්‍රී ලංකා බිහිරි වූවන්ගේ මධ්‍යම සම්මේලනය ආබාධිත පුද්ගලයන් පුනරුත්ථාපනය කිරීම පිළිබඳ සංවිධානයේ ජාතික සභා සමාජික කියන 6 දෙනා විතරයි ආබාධිතය නියෝජනය කරමින් ඉන්නේ ආබාධිතය නියෝජනය කරමින් ඉන්නේ මම මේ කියපු ආයතනවල 6 දෙනා පමණයි ගරු සභාපතිතුමනි ගරු ඇමතිතුමා ඔබතුමා සභාපතිතුමා වගේම සාධාරණත්වයක් තියෙන ඕන අඩුතරමේ මේ ජාතික සභාවේ නියෝජනය ඇතුළේවත් ආබාධිතයට වෙනස්කමක් නොකින් තොරව සලකන්න ඒ අයට තීන්දුව తీරන ගන්න පුළුවන් බහුතරයක් නියෝජනයක් දෙන්න සමහර විට මේ පනත හදනකොටම හදන්නේ නැත්තේ මන්ත්‍රීතුමල්ලා පළාත් සභා මන්ත්‍රීතුමල්ලා ඇමතිතුමල්ලා හාමුදුරුවරු අය දාගත්තම මේකට ආධාර ටිකක් එකතු කරගන්න පුළුවන් නේ කියලා හිතලා වෙන්න පුළුවන් ඒ මානසිකත්වෙම තියෙන්නේ මොකද්ද මේ ආබාධිතය කියන්නේ පිං ගන්න කට්ටිය කියලා එහෙම නෙමෙයි මේක ඇත්තටම වෙන්න ඕනකම තියෙන්නේ මෙතන තියෙන වෙනස්කම ආබාධ සඳහා ජාතික සභාව තමයි තීන්දුව తీරගන්නේ ලංකාවේ ආබාධිතයට තියෙන ප්‍රශ්න මොනවද ගැටලු මොනවද ඔවුන්ට අදාළ යෝජනා මොනවද නීති රීති හදන්න ඕන කොහොමද ඒව ජාත්‍යන්තර නීති රීතිත් එක්ක සම්පාත වෙන්නේ කොහොමද කියන කාරණේ අන්න ඒකට ගැලපෙන්නේ මේ සංයෝජනේ හදෙන්න ඕනකම තියෙන්නේ දැන් මම ඔබතුමාගෙන් කාරුණිකව ඉල්ලා හිටනවා ඔබතුමාවත් සලකලා මේ ගැන අඩුතරමින් මේ සංයුතිය තුළ විශේෂයෙන්ම සෞඛ්‍ය අමාත්‍යාංශයේ ආබාධ පිළිබඳ ඒකකේ අධ්‍යක්ෂකවරයෙක් ඉන්නවා එයාට මෙතන නියෝජනයක් නැහැ කලින් නියෝජනයක් තිබිලා තියෙනවා දැන් නැහැ ඒ වගේම දැනට මේකේ තියෙන නිවිදිමත් හා විශේෂ අධ්‍යාපන ඒකකේ කෙනෙක් ඉන්නවා ඒ වගේ අය ඉන්නවා තවත් මේ ශේෂ්ත්‍රේ ආබාධ පිළිබඳ අයගේ ගැටලු ප්‍රශ්න ඇත්තටම නියෝජනය කරන්න පුළුවන් අය ඒ අයට වැඩි අවශ්‍යතාවයක් දෙන්න ඒ වගේම ශ්‍රව්‍ය හා දුෂ්ආබාධිත අය මන්ද මානසිකත්වයන් අය ඒ අයගේ විශේෂතාවයට දෙමව්පියන් නියෝජනය කරන්න උදර්මේ දැන් අපි දන්නවා මන්ද මානසික තත්ත්වයේ තියෙන දරුවෙක්ව ඒ කෙනෙක් නියෝජනය කළා එහෙම දරුවෙක් මේ සභාවට දැම්මට වැඩක් වෙන්නේ නැහැ හැබැයි ඒ දරුවන්ගේ ප්‍රශ්න තේරුම් ගන්න ඒ දරුවන් එක ජීවත් වෙන ඒ දරුවන් නියෝජනය කරන දෙමව්පියන් වෙනුවෙන් කෙනෙකුට මේකේ අවස්ථාවක් දෙන්න පුතුමාට පුළුවන්කම තියෙනවා එහෙම වුණොත් ඒක වැදගත් ඒ ශ්‍රේෂ්ඨය නියෝජනය කරනවා මොකද ඒක මම පුතුමාගෙන් විශේෂ අවධානයට යොමු කරනවා විශේෂයෙන්ම මෙන්න මේ ජාතික සභාවේ සංයුතියම ගත්තම ආබාධිතයට ආබාධිත ලෙස තමයි සලකලා තියෙන්නේ ඒක කුඩම්මගේ සැලකිල්ලක් වගේ තමයි කරලා තියෙන්නේ. ඒ වගේම අයවැයෙන් යෝජනාවක් ඉදිරිපත් වෙලා තියෙනවා. ඒක ඇත්තටම සාධනීයයි. එයාට තියෙන 3000 දීමනාව 5000 දක්වා වැඩි කරන්න. 5000 ප්‍රමාණවත් වුණත් 5000 දක්වා වැඩි කරන යෝජනාවක් ඉදිරිපත් කරලා තියෙනවා. දැන් ඔබතුමා යෝජනා කරලා තියෙනවා කියලා අපිට දැනගන්න කැමතියි. ඒ 5000ෙන් 100ක් කපා ගන්න. ඒ මොකටද? ඒ ආබාධිත කෙනෙකුට 5000ක් දෙන්නේ 5000ත් මේ ජීවන වියදම තත්ත්වයේ උන්ට රැකියාවක් කරගන්න බැරි මට්ටම නිසා අමාරුකමට ජීවත් වෙන්න ක්‍රමයක් හැටියට අර මොකද හිඟන්නගේ පාත්‍රයට හෙන හුරා වැහුවා වගේ තමයි ඔබතුමා මේකෙනු රුපියල් 100ක් කපන්න තීරණය කරොත් එහෙම ඒක කොහෙත්ම කරන්න එපා ඒකට ආණ්ඩුව ඕන තරම් සල්ලි තියෙනවා
Honorable Minister
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමා කිව්ව අර පළවෙනි එක මන්ත්‍රීවරු හැටියට මම ඒකේ මේ මම ආරාධනය කරන ඔබතුමාටත් පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන් 5 දිනක් අපිට නම් කරන්න පුළුවන්. එතකොට මේ මම ඇත්තටම පණිතේම එකක් තියෙනවා කියලා ගිය පාර තමයි මම ඒක දැනගත්තේ. ඒක මගේ වැරද්ද. කෙසේ වෙතත් ඒ අපි පත් කළා තියෙන කට්ටිය ගත්තොත් එීම අපි පත් කළා තියෙන්නේ දැන් මම තුසිත විජේමාන්න මන්ත්‍රීතුමිය පත් කරා දුස්තරවරියක් නිසා හරි එතකොට ඒ වගේ එහෙම කණ්ඩායමක් අපි පත් කරලා තින්නේ ආබාධ සහිත පුද්ගලයන්ට ඒ වැඩි යමක් කරන්න පුළුවන් කියලා හිතන කට්ටිය තමයි පත් කරලා තින්නේ ඒක එකක් දෙවෙනි එක දැන් රුපියල් 100 ගැන කතා කරොත් එimhe රුපියල් 100ක් රුපියල් 100ක් ඒක කපන එක නෙමෙයි ඒක පාවිච්චි කරන්නේ දැන් අපි මේ පාර 72000කට අපි මුදල් වෙන් කරලා තියෙනවා 72000කට එතකොට වැඩි කරලා තියෙනවා රුපියල් 3000 5000කුත් කරලා තියෙනවා නමුත් ඔක්කොටම මුදල් දෙන්නේ නැහෙනේ රජින් එතකොට ඔබතුමා කියන විදිහට ඔබතුමා අනුකම්පාව බලාපොරොත්තු වෙන්නේ නැහැ නමුත් ආබාධ සහිත පුද්ගලයෝ අපි අරගත්තම හැමෝටම ඒක කරන්න බෑ ආබාධ සහිත පුද්ගලයන්ගේ අපි අනුකම්පාව දිය යුතු මමත් අපිත් ගම්වලට ගියාම අපිට හම්බ වෙනවා සමහර පවුල් වල ඉන්නවා 3 දිනක් 4 දිනක් එතකොට අපිට ඒකෙදී අපි අනුකම්පාව ලැබිය යුතු ඒ කියන්නේ සමාජය සමාජයෙන් අනුකම්පාය ලැබිය යුතු පුද්ගලයෝ ඉන්නවා එතකොට ඒ කට්ටියට
ඒ කට්ටිය අර 100 දෙන්න යන්නේ
හරි නෑ ඒ 100 අපි කරන්නේ මේ ආබාධ සහිත පුද්ගලයන්ට අර මුදලක් ඇති කරන එක ඒක පාවිච්චි කරන්නේ ඒ පුද්ගලයන්ට විතරයි
හරි මට තේරුවා දැන් පැහැදිලි
ඒක ඔබතුමාට ඒක දැන් මොකද දැන්
අපි
ගත්තොත්
ඒ කියන්නේ හොඳටම තේරෙනවා දැන් පැහැදිලි
නෝ රුපියල් ඒකේ රුපියල් 100 ඒ උදවියටමයි නැත්නම් මේක මේ වෙන කාටවත්
ආණ්ඩුවට
ඉතුරු කරගන්න මොකටවත්
නෙවෙයි හරි පැහැදිලි ඒ කියන්නේ ආණ්ඩුවට 7-5ක්වත් වෙන නැති නිසා අර හිගන්නගේ පාත්‍රයෙන් රුපියල් 100ක් අරගෙන ඒකෙන් අර මුදලක් කපනෝ ඉතුරු අයට දෙන්න ඔකනේ කියන්නේ එහෙම කරන්න එපා ඒවා හිඟන වැඩ ඒවා මොන 2.50 වැඩද මේ ආණ්ඩුව කෝටි ගණන් නාස්ති කරද්දි සල්ලි හරිද සල්ලි නැතුවද දැන් ඔබතුමා කියන විදියට අර ආබාධිත අයට වෙන් කරපු රුපියල් 2000න් අයවැයෙන් යෝජනාවක් හැටියට පම්පෝරිජ් ගහන 2000ක්ම දුන්නා කියලා ආයෙත් යටින් ගිහිල්ලා හැමින් සැරේ ඒකෙන් රුපියල් 100ක් කපා ගන්නවා ඉතින් සමෘද්ධි ඇමතුමා කරෙත් ඕකනේ ජේෂ්ඨ පුරවැසියන්ට දුන්න රුපියල් 3000 2000 දුන්න අයවැයෙන් 100ක් යටින් කපා ගත්තා ඉතින් ඒ මොකටද ඔබතුමා දන්නවද ඒකෙන් ඒ මිනිස්සු අඩතන මේ බස් කුලියවත් ගන්න යෝකින්නේ එතකොට ඒකට අමතරව රුපියල් 100ක් වෙන් කරගන්න ආණ්ඩුවේ සල්ලි ඇත්තෙම නැද්ද ආණ්ඩුවට වෙන රුපියල් 100ක් හොයාගන්න තැනක් ඇත්තෙම නැද්ද අර දීපු රුපියල් 100ම කපා ගන්න යන්නේ ඉතින් එහෙනම් අයවැය යෝජනාව දාන්නකෝ ඔබතුමාලා මේ රුපියල් 2000ක් දෙනව නෙමෙයි රුපියල් 1900යි දෙන්න කියලා ඉවරයිනේ රුපියල් 1900යි ආබාධිතයින් සදා දෙන්නේ රුපියල් 100ක් වෙන් කරනවා මේ මොකද ඔය අර මුදලට කියලා එහෙම දාන්න තිබ්බනේ මොන හිඟන වැඩක්ද රුපියල් 100ක් වෙනම කපා ගන්න නැතුව කියන්න තිබ්බනේ ආබාධිතින්ගේ අර මුදලක් සදා රුපියල් 100 ගානේ වෙන් කරනවා කියලා ඔබතුමාලා මාසෙකට 72000 නම් ලක්ෂ 72ක් ගන්න ඕකේ ලක්ෂ 72ක් ගන්න ඔය වැඩේ එහෙම කරන්න එපා ඔබතුමා ව්‍යාපාරිකයෙක් හැටියටත් හොඳ නැහැ දානපතියෙක් හැටියටත් හොඳ නැහැ ඔබතුමා පින් කරන්න ගිහලා ලොකු පව්කාරකමක් කරගන්න එහෙම කරොත් එමු නැත්තනම දැන් අර මේ මිනිසුන්ට වෙන් කරපු දේ මේ මිනිසු බලාපොරොත්තු වත් තියාගෙන ඉන්නෝ රුපියල් 2000ක් හම්බෙයි කියලා කරලා ඒකෙන් රුපියල් 100ක් අපඩ එක මොන හිඟන වැඩක්ද එහෙම කරන්න එපා කියලා ඉල්ලීම් මම කියනවා කරුණාකලයේ කරන්න එපා එහෙනම් අයවැයේදී මේ විදිහට සංශෝධනය කරන්න ඒක කරන්න එපා ඉල්ලීම් එච්චරයි ඊළඟට දැන් අනික් කාරණාව එමුතුමා මේ දැන් මෙතන මේ ආබාධිත තැනැත්තන් පිළිබඳව හිතනකොටම ආණ්ඩුව හිතන්නේ ආයේක සමාජ සේවා වැඩක් නේ ඒක සමාජ සේවා අමාත්‍යාංශේ වැඩක් එහෙම නැහැ සමාජ සේවා අමාත්‍යාංශයේ විෂයක් හැටියට ආබාධිතය වෙනුවෙන් තිබුණාට අනිත් හැම අමාත්‍යාංශයකටම අයිතියක් තියෙනවා අනිත් හැම අමාත්‍යාංශෙම මූලික කටයුත්තක් හැටියට හිතන්න ඕන ආබාධිත පිළිබඳ තැනැත්තන් පිළිබඳ ප්‍රශ්නය ඒක අධ්‍යාපන අමාත්‍යාංශ කටයුත්තක් ඒක සෞඛ්‍ය අමාත්‍යාංශ කටයුත්තක් ඒක මුදල් අමාත්‍යාංශ කටයුත්තක් ඒක අනිත් හැම අමාත්‍යාංශයකම හැම ආයතනයක ඒක ප්‍රවාහන අමාත්‍යාංශෙත් කටයුත්තක් ආබාධිත තැනැත්තන්ට පොදු ප්‍රවාහන සේවයේ පහසුකම් නැත්නම් ආබාධිත තැනැත්තන්ට දුම්රියේ පහසුකම් නැත්නම් ආබාධිත තැනැත්තන්ට රෝහලකට ප්‍රවේශ මාර්ගයක් නැත්නම් ඒක ප්‍රවාහන අමාත්‍යාංශ කටයුත්තක් සෞඛ්‍ය අමාත්‍යාංශ කටයුත්තක් රාජ්‍ය ආයතනකට පිවිසුම යනකොට ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයට ගියාම උසාවියට ගියාම රාජ්‍ය ආයතනකට ගියාම ඒ ආයතනෙට ප්‍රවේශ පිවිසුම් නැත්නම් ඒක රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේ සොදේශ කටයුතු අමාත්‍යාංශ කටයුත්තක් ආබාධිත තැනැත්තන් පිළිබඳව අපි හිතන්න ඕනේ මේ මානසිකත්වයෙන් දැන් මේක හිතන්නේ අර පින් අතේ වැඩක් හැටියට පින් අතට කරන වැඩක් හැටියට ඒක සමාජ සේවා වැඩක් එහෙම හිතන්න එපා කියන මං කියන්නේ පළවෙනි ආකල්ප මේ වෙනස ඇති කරගන්න ඕන විශේෂයෙන් මම ඔබතුමා අගිල්ලනවා දැන් 2006 ඉඳලා කැබිනට් මණ්ඩලයේ සාකච්ඡා කරමින් තාමත් ඔබතුමාලගේ ජාතික සභාවය ඇතුලේ හිර වෙලා තියෙන 2006 පනත පාර්ලිමේන්තු ඉදිරිපත් කළ ඉක්මනින්ම සම්මත කරන්න ඕන දෙයක් උද ආබාධිත පිළිබඳ දැනත්තන් පිළිබඳ ජාතික ප්‍රඥාප්තිය හැදෙන්නේ ආබයි තනත්තම් පිළිබඳ අයිතිවාසිකම් සාකච්ඡා කරන්නේ විශ්ව ජාත්‍යන්තර ප්‍රඥාත්‍ය අනුව තියෙන අයිතිවාසිකම් වලට ඔබතුමාලා බැඳිලා ඉන්නෝ. ඒ බැඳීම තියෙන්නේ මේ පනත අනුව. ඔබතුමාලා මම දන්න ආණ්ඩුවක් ඇතුළේ මහා ලොකුට කතා කරන මානව හිමිකම් ගැන, යහපාලනය ගැන, ප්‍රජාතන්ත්‍රවාදය ගැන, විශ්ව මානව හිමිකම් කවුන්සලයට වග කියන කතා කරනවා. හැබැයි ඔබතුමාලා බලන්න අඩුතරමේ මා අයිතිවාසිකම් පිළිබඳව ආබායිත තනත්තන්ගේ ඔබතුමාලා තාම හදලා නැහැ පනත හරියට. ඒක කෙඩුම්පත් කළා දැන් කාලයක් තිස්සේ යනවා එහෙට මෙහෙට ඇදී ඇදී යනවා. මට උදා වෙලාව අරගන්න පස්සේ සමාවෙන්න. මට එන වෙලාව දෙන්න මම උලස්සන මතුන.
හොන්ඩරබල් මිනිස්ටර්
ගරු මන්ත්‍රීතුමා, ඇත්තටම මේ වෙලාව වෙනකොට එක පාර්ලිමේන්තුවට ගෙනල්ලා අපිට අනුමත කරගන්න තිබුණා. නමුත් දින 52 නිසා එක මේක දැන් වෙනම
51 හිර වෙලා
තියෙනවා. හොඳයි.
දැන් නැයිද මම මට අමාත්‍යාංශය හම්බෙලා මේ කාලෙදී මම මේ ඔබතුමා ඔය කියන හැම එකක්ම කරා. දැන් අද ওই රුපියල් 100ටත් ඔබතුමා ඔය අදහස මට කියපු එකෙන් මම වෙන විදියකට මම ඒ රුපියල් 100 වෙන් කරලා ඉවර වෙලා ඒ අරමුදල ඇති කරනවා. ඒ රුපියල් 5000 හිමම දීලා
පින් සිද්ද
හරි. එතකොට මොකද මම ඒ රුපියල් 100කේ අරමුදල අපි ඇති කරන්නේ හරිද? මේක මේ අපිට පුද්ගලික දෙයකට නෙවෙයිනේ. එතකොට මේ ආබාධිත උදවිය වෙනුවෙන් තමයි ඒ අරමුද ඇති කරන්නේ. ඔබතුමාගේ යෝජනාව හොඳ යෝජනාවක්. ඒ යෝජනාව මම අරගෙන ඒක ක්‍රියාත්මක කරනවා කියලා මේ අවස්ථාවේදී කියනවා.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු ඇමතුමා, ඔබතුමාට මම විශේෂයෙන් කියන්න ඕන ලොකුම ප්‍රශ්නයක් තමයි මේ ආබාධිත නැත්තම් පිළිබඳ තියෙන ගැටලුවේදී අපේ රටේ හරි දත්ත පද්ධතියක් නැහැ. විශේෂයෙන්ම ආබායිත නැත්තන්ට දැන් නිවාස ආධාර දෙනවා, අධ්‍යාපන ආධාර දෙනවා, ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයට ගිහිලා ෆෝම් පුරවලා මොන හරි ආධාරයක් දෙනවා. නමුත් ඇත්තටම ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයක ග්‍රාම නිලධාරී කොට්ටාසයක් ඇතුලේ ආබාධිත පිළිබඳ තැනැත්තන්, ආබාධිත තැනැත්තන් කොච්චර ඉන්නවද කියලා හරියට ඩේටාබේස් එකක් නැහැ. මම යෝජනා කරන ඔබතුමාට ඉදිරි මැතිවරණදීම ඉදිරි දැන් ඡන්දපති රාමලේකන ප්‍රතිශෝධනය ඇවිල්ලා තියෙනවා. මැතිවරණ කොමසාරිස්තුමා ගෙදරකට හැම ගෙදරටම ඡන්දනාමලේකන ප්‍රතිශෝධනයේ කොලයක් එවනවා. ඒ කොලේ එක තීරුවක් වෙන් කරන්න පුළුවන්. ඔබතුමාට කිසි කරදරයක් නැහැ. රුපියලක්වත් වියදම් වෙන්නේ නැහැ. එක තීරුවක් වෙන් කරන්න පුළුවන්. පවුලේ විශේෂ ආබාධිත හැකියාවන් පිළිබඳව කවුරු හරි ඉන්නවද? එයාගේ නම මොකද්ද? විස්තරේ ලකුණු කරන්න. ලකුණු කරගාම හැම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයකින්ම දත්ත ඩේටාබේස් එකක් ඉබේම හැදෙනවා ස්වයංක්‍රීයවම. ඒකෙන් ඔබතුමාට පුළුවන් ඔබතුමාගේ ජාතික සභාවට, ආබාධිත පිළිබඳ ලේකම් කාර්යාලයට, ඔබතුමාගේ අමාත්‍යංශයට තොරතුරු එකතු කරගන්න පුළුවන්. ඊට පස්සේ ඒක බෙදා දෙන්න පුළුවන් හැම අමාත්‍යංශයකටම, හැමෝටම බෙදා දෙන්න පුළුවන් මෙන්න මෙච්චරයි ඉන්න අය, එයාගේ දත්ත මේකයි. වෙනම ඕන නම් සමීක්ෂණ කරන්න පුළුවන්. නමුත් වියදමකින් තොරවම හැම ග්‍රාම නිලධාරී මහත්තයෙක් ලවාම මේ තොරතුරු ලබා ගන්න ඔබතුමාට හැකියාව තියෙනවා. මම යෝජනා කරන ඔබතුමා ඒක ක්‍රියාත්මක කරන්න කියලා. මොකද හේතුව අපි ගොඩක් දේවල් දුන්නට දෙන්න තීරණය කරාට ඒව ඇත්තටම ඒ අයට යනවද කියලා ලැබෙන ක්‍රමවේදයක් නැහැ. කරු මුලාසනාවට මන්ත්‍රීතුමනි, ලංකාවේ ජනගහනයෙන් 8.7% අද ආබාධිත පුජ්‍යලීන් ඉන්නවා. 110,000 කියන්නේ ආසන වශයෙන් 118,000ක්. දැන් 2012 සංගණනය අනුව දැන් මේක මේ වගේ වැඩි වෙලා තියෙනවා. ඒකෙන් පාසල් යන වයසේ ළමයි 30,300ක් ඉන්නවා කිසිදු අධ්‍යාපනයක් ලබන්නේ නැති. ඒ වගේම ඔබතුමා දන්නවද, ඔබතුමාලා මේ රුපියල් 100 කපන්න උත්සාහ කරාට ආබාධ අයගෙන් 71%කට කිසිදු ආදායම් මාර්ගයක් නැහැ. මේ ආබාධිතයෙට කිසි ආදායම් මාර්ගයක් නැහැ. ඒ වගේම ශ්‍රව්‍ය දුෂ්‍ය ආබාධිතයෙට ඔබතුමා පිළිගන්න ලංකාවේ බැංකුවක බැංකු ගිණුමක් ආරම්භ කරන අයිතිවාසිකමක් නැහැ. ශ්‍රව්‍ය දුෂ්‍ය ආබාධිත කෙනෙකුට බැංකු ගිණුමක් ආරම්භ කරගන්න බෑ. රක්ෂණ හිමිකමකට සහතිකයක් නැහැ. රක්ෂණයක් ගන්න ක්‍රමයක් නැහැ ආබාධිත කෙනෙකුට. ඉතින් ඇත්තට මේක අසාධාරණයි. මම ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා, රක්ෂණ පනතේ යම් සංශෝධනයක් කරන්න තියෙනවා. රක්ෂණ පනතේ යම් සංශෝධනයක් කරලා ආබාධිත තැනැත්තෙකුට රක්ෂණයකට හිමිකම් කීම සඳහා වන අවස්ථාව ලබා දෙන්න. මොකද අපි අතපය හොඳට තියෙන, ඇහැ කන හොඳට පේන, කතා කරන්න පුළුවන් හැකියාව දක්ෂතාවය තියෙන අයට රක්ෂණය දෙනවා. හැබැයි ඒ දුබලතාවයක් තියෙන කෙනාට රක්ෂණයේ තියෙන හිමිකම නැති කරලා තියෙනවා. ඉතින් ඒක මොන අසාධාරණයක්ද? එහෙනම් අපි ඔබතුමාගෙන් විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා ඒ අයට අවස්ථාව ලබා දෙන්න කියලා. මම නැවතත් කියනවා, මේ ඉල්ලීම කරන්නේ මේ ආබාධිත අය විශේෂය හැටියට සලකන්නේ නෙමෙයි, සමාන පුරවැසියන් හැටියට. අපේ රටේ සාමාන්‍ය පුරවැසියන් හැටියට සලකලා සාමාන්‍ය පුරවැසියන්ට තියෙන අයිතිවාසිකම්වත් ඔවුන්ට ලබා දෙන්න කියන එක. මොකද සාමාන්‍ය පුරවැසියෙකුට ගිණුමක් ආරම්භ කරන්න පුළුවන් නම් බැංකුවේ, සාමාන්‍ය පුරවැසියෙකුට රක්ෂණයකට හිමිකම් කියන්න පුළුවන් නම්, ඇයි විශේෂිත හැකියාවක් තියෙන ආබාධිත කෙනෙකුටදී ඒ අවස්ථාව ලබා නොදෙන්න. ඒක මම කියන්නේ ඔබතුමා තේරුම් ගන්න කියලා මම ඉල්ලා හිටනවා. ඒ වගේම විශේෂයෙන්ම මම ඔබතුමාගේ විශේෂ ඉල්ලීමක් කරනවා. දැනට පාසල් 25ක් ඔබතුමාලා විශේෂ පාසල් හැටියට පවත්වාගෙන යනවා. හැබැයි මේ විශේෂ පාසල් වල ගුරුවරුන්ගේ පහසුකම් නැහැ. ප්‍රශ්න ගොඩාක් තියෙනවා. අඩුපාඩුකම් ගොඩාක් තියෙනවා. මම ඔබතුමාගෙන් ඉල්ලනවා මේ විශේෂ පාසල් පිළිබඳව විශේෂයෙන්ම ඔබතුමාලා අවධානය යොමු කරන්න අවශ්‍යයි කියලා. දැන් මේ මුදල් වෙන් කිරීම පිළිබඳව මම ඔබතුමාට එක උදාහරණයක් ඉදිරිපත් කරන්නම්.
කරු මන්දරතුමා විනාඩි දෙකක් තියෙනවා.
මම තව විනාඩි දෙකක් ගන්නම් මේ අවසර දෙන්න කියලා මේ විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා. ඔබතුමාගෙන් මේ මුදල් වෙන් කිරීම ගැන මම ඔබතුමාට ඉදිරිපත් කරන පාර්ලිමේන්තුවේ හැන්සාඩ් වාර්තාවට අතුල් ගන්න සභාගත කරන මේ ඉල්ලීම. ගිය අවුරුද්දේ අධ්‍යක්ෂ ජෙනරාල් රුවන් චන්ද්‍ර මහත්තයා ජාතික අයවැය දෙපාර්තමේන්තුවේ තොරතුරු දැන ගැනීම යටතේ ඒක අපේ ආබාධිත සංගමයකට ලියුමක් කියවනවා. එතුමා කියනවා ආබාධිත අය සඳහා මුදල් වෙන් කිරීම ගිය අවුරුද්දේ වෙන් කළ තියෙන ප්‍රමාණය මෙන්න බලන්නකෝ. ආබාධිත පුජ්‍යලින්ගේ ජීවන තත්ත්වය නගා සිටීම සඳහා 2017 වසර අයවැයෙන් විවිධ අමාත්‍යාංශ යටතේ රුපියල් මිලියන 28,885ක මුදලක් ඍජුවම වෙන් කර ඇති අතර පළාත් සභා යටතේ ඇති සමාජ සේවා දෙපාර්තමේන්තුව මගින්ද වාර්ෂිකව මුදල් වැය කරනු ඇත කියලා. මේ මිලියන 28,000 වෙන් වුණා නම් ගිය අවුරුද්දේ 2017 ඒක ඇත්තට යෙද වුණා නම් මේ රටේ ආබාධිත 17 ලක්ෂයක් වෙනුවෙන් මේ රටේ තවදුරටත් ඔබතුමාලා 23,000 දෙන්න ඕනේ නැහැ. මේ වෙන්නේ මොකක්ද දන්නවද? අයවැයෙන් වෙන් කරන අතදි ගෑරලා. හැබැයි ලැබෙන්නේ නැහැ. වෙන් කරන්නේ නැහැ. වෙන් කරාට ඒවා යොදවෙන්නේ නැහැ. යොදවන්න පුළුවන් ක්‍රමවේදයක් යාන්ත්‍රණයක් හරියට නැහැ. ඒ නිසා මම විශේෂයෙන්ම මේ පිළිබඳ අවධානය යොමු කරනවා. මොකද හේතුව ආබාධිත ශිෂ්‍යයින්ට ආධාර දෙන්න පාසල් වලට යොදවපු මුදල මම ඔබතුමාට කියන්නම්. 2018 ජූලි 31 තිබුණා ශිෂ්‍යෝ 294 දෙනාටයි. ප්‍රතිපාදනයේ 138යි. හැබැයි පසුවිපරම් කරේ ශිෂ්‍යෝ 46යි. මේ ආබාධිත මහලේකම් කාර්යාලයේ කෝප් කමිටුට ගෙනාපු වෙලාවේදී මම දැක්ක තොරතුරක්. ඉතින් ඇත්තටම දේ තියෙන්නේ ආබාධිතයට ආබාධිතත්වයේ මත පමණක් නෙමෙයි සලකන්න ඕන. ඔවුන් මේ රටේ සමාන අයිතිවාසිකම් සහිත පුරවැසියන් හැටියට සලකලයි කටයුතු කරන්න ඕන කියන දේ මම ඉල්ලීමක් කරනවා. ඔබතුමා එකඟතාවයට පැමිණීම පිළිබඳව ඒ අයගේ ලැබෙන අයිතිවාසිකමක් හැටියට මේ අයවැයෙන් ලැබෙන ඒ මුදල කපා නොහරින්න ඔබතුමා එකඟතාවයට පත්වීම පිළිබඳව මගේ ප්‍රසාදය පළ කරමින් මගේ අදහස් දැක්වීම අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. WhatsApp එකෙන්ද පොඩර්.
වෙලාවේ මගේ කතාවක් සම්බන්ධයෙන් මහින්ද අමරවීර මන්ත්‍රීතුමා ප්‍රකාශයක් කළා. ඒ ගැන මට වචනයක් කියන්නට ඕනේ. මම කිව්වර සිංගප්පූරුව ආණ්ඩුව කියලා තිනවා කියලා අර්ජුන මහේන්ද්‍රන් ගෙනා ගන්නට අවශ්‍ය කරන ලිය කියවිලි ලංකාවෙන් සපයලා නැහැ කියලා. මම හර්ෂ සිල්වා ඇමතුමාට කිව්වා උත්තර දෙන්න කියලා ආණ්ඩුව වෙනුවෙන්. ආණ්ඩුව උත්තර දෙන්නේ නැතුව විපක්ෂයේ සංවිධායකතුමා තමයි උත්තර දුන්නේ. ඒකට අදාළ කරන සිංගප්පූරු AFP පුවත් සේවයේ ලියවිල්ල ඔවුන්ගේ ප්‍රවෘත්තිය මම සභාගත කරනවා. ඒක බොහොම පැහැදිලිව කියන හැන්සාඩ් ගත කරනවා. ශ්‍රී ලංකා request to return Mahendran lacked certain information required under Singapore's extradition laws and the city state has requested Colombo to provide them. The spokesman told AFP, to date, Singapore has not yet received the requested supporting information and documents. The spokesperson said, we look forward to receiving the requested information from Sri Lanka so that we can consider the request further in accordance with our laws. සම බොහොම පැහැදිලිව මම කියපු ප්‍රකාශය
සනාථ
කරන විතරක් නෙමෙයි මේක
මම
අන්සාඩ් ගත කරනවා.
හර්සපයින්ඩ බෝඩ හොනරබල් බොජුර් රබහන් හොනරබල්
නලින්ද ජයසිස මන්ත්‍රීතුමා මේ අද උදේ ප්‍රශ්න නැගුවේ මේ අපේ විපක්ෂ සංවිධායකතුමා තමයි ඒකට උත්තරේ දුන්නේ. මං හිතන්නේ ජනාධිපතිතුමයි ඉන්නේ විපක්ෂයේ. ඒක තමයි විපක්ෂ සංවිධායක.
නෝ 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 පොයින්ට් ඔෆ් ඕඩර්.